शरणागत पाप पर्वत गणयित्वा न तदीय सद्गुणम् अनुमाप्यतुलं हि मन्यते सहजानंद गुरुं भजे हरा। दिव्य अलौकिक मूर्ति प्रगट पुरुषोत्तम अपार 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 छो ना पड़े कोई ने गम। धरावो छो जीव तारवा करवा वेड़ो पार। सुख सुख अपार तमोमा एनो कोई न पामे पार। ओम श्री पूर्ण पुरुषोत्तम नारायणा नमो नमः। कोटि कोटि मुक्त सुखद मूर्तये अक्षरधामाधिपतये श्री राजाधिराजाय नमो नमः। परात्पराय सर्वाधाराय महामनोहराय सर्व प्रकाशकाय नियामकाय सर्वांतर्यामिने सर्वावतारिणे सर्वोपरि हितकर्त्रे कर्मफलप्रदात्रे श्री स्वामी नारायणाय नमो नमः। ज्ञानानन्दैकस्वरूपाय सर्वकारणकारणाय परमध्येयमूर्तये श्रीहरिकृष्णमहाराजाय नमो नमः। सदानन्दायिने आनन्दघनमूर्तये श्रीसहजानन्दस्वामी महाराजाय नमो नमः। कठिन तपकारिणे एकाकी वनवासिने अतिकृष तन्वे कंद फूल फलाशिने महातेजस्विने बाल मुनये श्री नीलकंठ वर्णि राजाय नमो नमः। साधु सेवा परायणाय साधु प्रियाय साधु पोषकाय साधु संरक्षकाय श्री लौजाश्रमवासिने सरजुदासाय नमो नमः। बालरूपाय मंदमुखहासाय अतिकोमलांगाय महासमर्थाय श्री घनश्याम महाराजाय नमो नमः। आदि गुरुवे सद्गुरुवर्याय उभय देशाचार्योपरि महासमर्थाय सद्गुरु गोपालानंद मुनये नमो नमः। हरि गुरु तुल्याय सत्संग मात्र मुक्तानंद मुनये नमो नमः। सद्गुरु गुणादितानंद स्वामीने नित्यानंद स्वामीने ब्रह्मानंद स्वामीने सुखानंद स्वामीने कृपानंद स्वामीने च नमो नमः। సద్గురు శిష్యతానంద స్వామినే, స్వరూపానంద స్వామినే, సచ్చిదానంద స్వామినే, సిద్ధానంద స్వామినే, వ్యాప్కానందమునయే, యోగానందమునయే, చైతన్యానందమునయే, ఆనందానందమునయే చనము నమ. సద్గురు హాయ్ రామదాస్ స్వామినే నమో నమ. సద్గురు నిష్కళానంద స్వామినే, ప్రేమానంద స్వామినే, మహాత్మానంద స్వామిని ఇత్యాది సర్వనంద సద్యో నమో నమః. మమ గురు శ్రీ రాధారమణ స్వామినే నమో నమః. సర్వధామస్తు సర్వముక్తేభ్యః ప్రకట సర్వ సాధు హరిభక్తేభ్యో నమో నమః. విక్రమ సంవత్ 2070 జేఠ వద్ దశం, તારીખ 22 જૂન 2014 રવિવાર. આજની રવિસભામાં આપ સર્વ ભક્તજનોનું સ્વાગત. સદગુરુ શ્રી સતાનંદ સ્વામીની આ કરેલી અર્થદીપિકા ટીકા, વા કહીએ શિક્ષાપત્રી ભાષ્ય, ત્યાંની કથા આપણે સાંભળી રહ્યા છીએ. કેટલુંક આજના યુગ અનુસાર સૌને સમજાય એ રીતનું સંતો મહેનત કરીને તૈયાર કરી આપે છે, એટલે હું એ પણ તમને પીરસું છું. આપણે શિક્ષાપત્રીનો આજે 55મો શ્લોક આવ્યા અને શ્લોક 56મો પણ વાંચીશું. આ બંને શ્લોકોને આપણે સમજવાની કોશિશ કરીએ. સૌ પ્રથમ ભગવાન સ્વામિનારાયણની કલમે લખાયેલા આ શ્લોકનું આપણે ગાન કરીએ. યે ત્વં વરીશ વદ ભક્તા શૂરિહાત્મ નિવેદિનઃ, યે ત્વં વરીશ વદ ભક્તાઃ શૂરિહાત્મ નિવેદિનઃ, તૈશ્ચ માનસ પૂજાંતમ, તૈશ્ચ માનસ પૂજાંતમ, કાર્ય મુક્ત ક્રમેણ વૈ, કાર્ય મુક્ત ક્રમેણ વૈ, કાર્ય મુક્ત ક્રમેણ વૈ.
નિત્યાનંદ સ્વામીએ આ શ્લોકનું જે ગુજરાતી ભાષાંતર કર્યું છે આપને સંભળાવું છું. અને જે અમારા સત્સંગીમાં અમરીશ રાજાની પેઠે આત્મનિવેદી એવા ઉત્તમ ભક્ત હોય, તેમણે પણ પ્રથમ કહ્યું એવી રીતે અનુક્રમે કરીને માનસી પૂજા પર્યંત સર્વે ક્રિયા કરવી. વાલા ભક્તો, આ 55મો શ્લોક છે. શ્લોક 49 થી 54 સુધીમાં સર્વે સત્સંગી વૈષ્ણવ ભક્તોએ પ્રભાતમાં નામ સ્મરણથી માંડીને માનસી પૂજા કરવા પર્યંતનો ક્રમમાં નિત્યવિધિ બતાવ્યો. હવે આ 55મા શ્લોકથી માંડીને 60મા શ્લોક સુધી આત્મનિવેદી ભક્તોએ કરવાનો વિશેષ વિધિ આવશે. ભક્તો બે પ્રકારના છે, સામાન્ય ભક્તો અને આત્મનિવેદી ભક્તો. અમારા સાધુમાં પણ સામાન્ય સાધુ અને આત્મનિવેદી સાધુના વિશેષ ધર્મ ધર્મામૃતમાં છે. વાલા ભક્તો, 9 પ્રકારની ભક્તિમાં પણ છેલ્લી ભક્તિ એ આત્મનિવેદીની ભક્તિ કહેવાય છે. હવે આત્મનિવેદી ભક્તનું લક્ષણ આપણે જોઈએ. કોને કહેવાય આત્મનિવેદી? આત્માનમ નિવેદયંતિ યત ઇતિ આત્મનિવેદિનઃ ભગવદ અધીની કૃતાત્માનઃ ઇત્યર્થઃ. જે આત્માને જ નૈવેદ કરી દે, ભગવાનને ધરી દે, અર્પી દે, દઈ દે ખુદને, એ આત્મનિવેદી. અર્થાત ભગવદ અધીની કૃતાત્માનઃ, ભગવાનને પોતાનો આત્મા આધીન કર્યો, એના કંટ્રોલમાં પૂરેપૂરો રાખી દીધો, અર્થાત સ્વતંત્રપણાનો સર્વ પ્રકારે જેણે ત્યાગ કરી દીધો, કેવળ ભગવાનને આધીન થઈ ગયા, એ આત્મનિવેદી. પોતાના આત્મા સહિત સર્વસ્વ ઈષ્ટ દેવને સમર્પિત કરી દેવું. આત્મા સમર્પિત કર્યો એમ કે અને બીજી વસ્તુ પછી પોતાની રાખે અને કઈ આત્મા સમર્પિત કર્યો ન કહેવાય. હે, બધું આત્મા સહિત તે આત્મનિવેદી ભક્ત કહેવાય. ભગવદ્ દિશાનુકૂલમેવ ભગવદ સંબંધીની રેવ વા સર્વાહા ક્રિયા કુરવાણા નતુ સ્વેચ્છાનુકૂલ વર્તના ઇતિ અર્થ. અર્થાત ભગવાનની ઈચ્છાને અનુકૂળ જ પોતાનું તમામ વર્તન રાખે તથા ભગવાન સંબંધી જ સર્વ ક્રિયાઓ કરે. મન ફાવે તેમ કોઈ ક્રિયા કરે નહીં તેને આત્મનિવેદી ભક્ત કહેવાય. વાલા ભક્તો, રામાયણ કાળમાં જનક આદિ આત્મનિવેદી ભક્ત થયા હતા. સત્સંગી જીવન સમયે દાદા ખાચર આદિ આત્મનિવેદી ભક્ત થયા હતા. એમાંના કોઈનું નામ શિક્ષાપત્રીમાં લખ્યું નહીં અને બહુ વર્ષો પહેલા આ અમરીશ રાજા થયા. તેમ છતાંય હમણાં લખાયેલી શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણે એનો નિર્દેશ કેમ કર્યો? અમરીશ રાજાનું નામ શું કામ લખ્યું ભાઈ? તો એનો ઉત્તર એ છે કે આ સૃષ્ટિમાં સૌ પ્રથમ અમરીશ રાજાની જ આત્મનિવેદી ભક્તિ વખણાણી. અર્થાત અમરીશ રાજાથી જ આત્મનિવેદી ભક્તપણું શરૂ થયું છે. એના પૂર્વે કોઈ આત્મનિવેદી ભક્ત હતા નહીં એવું કહેવું હોય તો ચાલે. એમનાથી આત્મનિવેદી ભક્તપણું પ્રારંભ થયું. એ આત્મનિવેદી ભક્તિના પ્રવર્તક. તે પહેલાના સમયમાં સંતો જ આત્મનિવેદી ભક્ત હતા. સંસારમાં રહીને આત્મનિવેદી ભક્ત બનવું ગ્રહસ્થ પુરુષોએ બહેનોએ એ અતિ કઠણ છે. અમરીશ રાજાના પહેલા તો કોઈ ગ્રહસ્થ આત્મનિવેદી ભક્ત થયેલ નહીં, પરંતુ અમરીશ રાજાએ સૌ પ્રથમ આત્મનિવેદીપણું સંસારમાં રહીને પણ સિદ્ધ કરી બતાવ્યું. તેથી શ્રીજી મહારાજે અમરીશ રાજાના નામનો પોતાના નાનકડા એવા ગ્રંથમાં નિજ હાથે ઉલ્લેખ કર્યો. અમરીશ રાજાને આપણે સ્વામિનારાયણીયા કોટી કોટી વંદન એટલા માટે કરશું કે આપણા ઈષ્ટ દેવે આત્મનિવેદી ભક્તિ આપણે જે કરવાની હોય એના આદર્શ તરીકે, રોલ મોડલ તરીકે અમરીશ રાજા બતાવ્યા. યુગો પહેલા થઈ ગયેલા અમરીશ રાજાને કળિયુગમાં અવતાર લઈને આવેલા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન યાદ કરે, એનું નામ પોતાના ગ્રંથમાં પોતાને હાથે લખે અને આખા સ્વામિનારાયણ સંપ્રદાયના ભાઈઓ ભાઈઓ શિક્ષાપત્રીમાં અમરીશ રાજાનું નામ વાંચે, મારી જેવા એની કથા કરે અને હવ એને રોલ મોડલ રાખીને એવા આત્મનિવેદી ભક્ત થવાને માટે પ્રયત્નશીલ થાય, આ અમરીશ રાજાને માટે થોડા ગૌરવની વાત ન કહેવાય. નોબલ પ્રાઇઝ આની આગળ કાંઈ નહીં. સર્વાવતારી પુરુષોત્તમ પોતાની નાનકડી શિક્ષાપત્રીમાં એનું નામ છાપે એ કાંઈ નોબલ પ્રાઇઝ હું હવે આ તો બહુ મોટી વાત. દુનિયાના તમામ સન્માનો પણ આની આગળ હાવ ઝીણકા કહેવાય, ટેણિયા જેવા. હે, માટે અમરીશ રાજાને કોટી કોટી વંદન, કોટી કોટી વંદન. રામાનુજાચાર્ય થઈ ગયા, એમના કરેલા સિદ્ધાંતને સ્વામિનારાયણ ભગવાને એનું નામ ટાંકીને શિક્ષાપત્રીમાં પ્રમાણ તરીકે સ્વીકાર્યા. લ્યો, યાજ્ઞવલ્કે ઋષિની સ્મૃતિ સ્વીકારી, જ્ઞાનેશ્વર સંતની કરેલી, આ બધાના નામ ભગવાન સ્વામિનારાયણે એની શિક્ષાપત્રીમાં લીધા એટલે એ લોકો તો કેટલા ભાગશાળી થઈ ગયા. મયારામ ભટ્ટનું નામ લખ્યું, અદ્ભુત વાત છે. કોઈ મોટા માણસ એના લેખમાં કે એના ગ્રંથમાં પત્રમાં આપણું નામ લખે એ આપણા માટે સારું કહેવાય. લખે તો કાંઈક આપણા સદનસીબ હોય એવી આપણી સેવા હોય, ભક્તિ હોય, આપણા નિયમ હોય, ભગવાનનો નિશ્ચય હોય, પ્રભુમાં સંતો ભક્તોમાં પ્રેમ હોય, એને માટે જીવતા હોય તો એની કલમે આપણું નામ લખાય, નહીતર ન લખાય. અમરીશ રાજાના સર્વોત્તમ આત્મનિવેદીપણાના લક્ષણ ભાગવતમાં કયા છે? અમરીશો મહાભાગ સપ્તદ્વીપવતી મહીમ અવ્યયાંચ શ્રીયમ લબ્ધવા વિભવમ ચાતુલમ ભુવિ વાસુદેવે ભગવતી તદ્ભક્તેષુ ચ સાધુષુ પ્રાપ્તો ભાવમ પરમ વિશ્વમ યેનેદમ લોષ્ટવસ્મૃતમ. આ ભાગવતજીના બે શ્લોક છે. એનો અર્થ એવો છે કે મહાન ભાગશાળી અમરીશ રાજાએ સાત દીપ વાળી આ પૃથ્વી અને અખૂટ ધન લક્ષ્મી અને ભૂમિ ઉપરનો અતુલ વૈભવ આ બધું જ મેળવ્યું તું, બધું જ. તેમ છતાં તેઓ એમ માનતા હતા કે અન્ય માટે દુર્લભ એવી આ બધી વસ્તુ કે વૈભવ સ્વપ્ન તુલ્ય છે, સ્વપ્નથી વધારે કાંઈ નથી, નાશવંત છે. જે વૈભવના ઉપયોગથી લોકો મોહ પામી નરક ચોરાશીને પામે છે એમ જાણીને અમરીશ રાજાએ ભગવાન અને એમના એકાંતિક સંતોમાં પરમ ભક્તિ પ્રાપ્ત કરી, તેથી તેમને આ જગત ધૂળના ઢેફા જેવું લાગતું. અમરીશ રાજાને ભગવાનને ભગવાનના સાધુમાં એને એવી આસક્તિ કરી, તે બીજે ક્યાંય પછી રસ રહ્યો નહીં. એક જગ્યાએ બહુ હેત થઈ જાય ને તો બીજે પછી ક્યાંય રસ રહેતો નથી. પણ જેને ક્યાંય એવી જગ્યા ન મળી હોય કે એમાં સર્વ ભાવથી એ પોતે જોડાઈ જાય, સમાઈ જાય, લાગી જાય, તો એને પછી બીજે ત્રીજે થોડું થોડું હેત, થોડું થોડું સુખ, થોડું થોડું આધાર રહ્યા કરે. પણ અમરીશ રાજાને તો સર્વે સર્વા ભગવાન હતા, સંતો હતા, એટલે જગત થઈ ગયું ધૂળના ડેફા જેવું. બોલો મેરે ભાઈ, ધૂળના ડેફા જેવું જગત કોને કરવું છે? જેને કરવું હોય એમણે અમરીશ રાજાની જેવી ભગવાનમાં અને સાધુમાં પ્રીતિ કરી નાખવાની, ખરેખરી પ્રીતિ કરી નાખવાની. અને તમે મને પૂછશો કે એવી પ્રીતિ કેમ થાય? હાવ ટૂંકું છે, એના સિવાય કોઈને પોતાના નહીં માનવાના, ભગવાનને ભક્તો જ મારા છે, આટલું માની લો. પ્રીતિ ન થાય મને કહેજો. પ્રીતિ આપણને જેને પોતાના માની લઈએ એમાં થાય છે. ભગવાનને પોતાના માની લઈએ, સંતો ભક્તોને પોતાના માની લઈએ, અને પછી બીજું કોઈ પણ પોતાનું ન માનીએ, ધન, ઘર, માલ, મિલકત, સગા સંબંધી, અરે પોતાનું શરીર, ત્રણ ગુણ, ત્રણ અવસ્થા, કશું જ મારું નહીં, અને આત્મા પણ પરમાત્માનો. હવે પ્રીતિ ન થાય તો મને કેવું? આટલું કરીએ તો ખરા, જોવા ખાતર કરીએ કેમ થાય છે. કરશો? એક ભગવાનને જ પોતાના માનવાનું. વાલા તારા વિના મારું કોઈ નથી. એ ભાઈ, કઈ લખવા હારું લખવાનું, ગાવા હારું ગાવાનું થોડું છે, એ સાચું છે. આપણું કોઈ નથી, કોઈ નહીં, એક જ. પ્રીતિ થાય કે ન થાય બોલો. હું તમને વાત કરું, કોઈ પર્વતના શિખર ઉપર ચડ્યો હોય, હેઠે મોટી જબર ભયંકર ખીણ હોય, એમાં પડે તો એના કટકે કટકા થઈ જાય, અને એ ભાઈ ન્યાથી લપસે, સાંભળજો, હું લપસે, અને ત્યાં બધા જે ઝાડની હારે વળગેલા વેલાઓ હોય, એ વેલાઓ એના હાથમાં આવી જાય, એ વેલામાં 25 જેટલા નાના મોટા વેલા હોય, બધાને બધ ભરી જાય કે ન ભરી જાય? પછી એક એક કરીને એ વેલના તાતણા તૂટતા જાય. હા ભાઈ લબડે છો? અને પછી છેલ્લે વેલનો એક તાતણો રે, એક જ તાતણો એની આરે એ ટીંગાતો હોય. હવે હું તમને પૂછું, એને એ તાતણા ઉપર કેટલીક પ્રીત હોય? એક તાતણા ઉપર જ હોય કે બીજે ક્યાંય એને પ્રીત હોય? કેટલી બીજા ઝાડવા ઉપર વેલ હોય, વેલા તો કેટલાય ધરતી ઉપર હોય, હારા હારા હોય, મજબૂત હોય, પણ એને કયો વેલો હારો લાગે? મારો પોતાનો વેલો, જેને આધારે એનું જીવન છે. હવે એ વેલો તૂટે શું થાય? ખીણમાં જાય. એમ ભગવાન અરે ટીંગાવવું જોઈએ. એને કહેવાય ભગવાનને પોતાના માન્યા, જીવન માન્યા. જીવન મેરે તો તુમ જીવન બાલ મુકુંદા. બોલો વેલો, ઓલા ભાઈનું જીવન ખરો કે નહીં? એમ ભગવાન જીવન છે મારે તમારે? એમ ભગવાન જીવન છે કે બીજું થોડું ઘણું હોય એવું બોલજો બાપા. બીજું થોડું ઘણું છે, ઘણું છે, ઘણું છે. અને તો એ સાધુ ગણાય છે ને ભગત ગણાય છે. બોલો લોકો આપણો મહિમા રાખે? મહિમા તો જેને એક જ ભગવાન પોતાનો આધાર હોય, પોતાના હોય, બીજું કોઈ ન હોય, એનો રાખવાનો હોય તો બધા આપણો રાખે છે. બોલો ભગવાન સિવાય કેટલાય ને પોતાના માન્યા છે, એને લઈને સુખિયા છીએ, એ જીવન મનાય છે, એનો કેટલો આધાર રહે છે. અને ભગત થઈ ગયા કોના, કેવી રીતે? કેટલા ટકા ભગવાનના ને કેટલા ટકા બીજી બધી બાબતના, કરો વિચાર. બહાર કોઈને કહેતા નહીં, વિચારી તો લ્યો, ખબર પડે. આવું તપાસીએ તો ખબર પડે ભગત કેટલાક થયા છે. અમરીશ રાજા એવા ભગત હતા. મેરે ભાઈ, જગત ધોળના ઢેફા જેવું લાગતું એને. જગત એટલે દેહ ને દેહના સંબંધી, ઘર બાર, માલ મિલકત, પરિવાર, પોતાની માન મોટાઈને આબરૂ, જગતના પ્રાપ્ત થયેલા માન સન્માન ને પંચ વિષયના સુખો, આને કહેવાય જગત. અને એને ધોઈને ઢેફા જેવું લાગતું. બોલો સરસ મજાની તાજી પાડેલી જલેબી આપે એક હાથમાં, અને એક હાથમાં ધોઈનું ઢેફું આપે, બેમાં આપણને કાંઈ ફરક લાગે કે ન લાગે? તાર જલેબી જોઈને મોંમાં પાણી આવે, અને ઢેફું જોઈને મોઢામાં પાણી હુકાઈ જાય. બોલો કોક જલેબી મોઢામાં આપે તો ખુશ થઈ જાય, ઢેફું મોઢામાં ગયેલું હોય તો ઠું ઠું થાય કે ન થાય? અમરીશ રાજાને જગત ઢેફા જેવું લાગતું, એટલે મેં આ દાખલો દીધો. એને ભગવાન એને જલેબી જેવા લાગતા. આપણને કદાચ ભગવાન જલેબી જેવા લાગતા હશે તો જગત દાળ ભાત શાક રોટલી જેવું તો લાગતું જ હશે ને? બે ચાર જલેબી ને પછી રોટલી દાળ ભાત શાક, આ રીતે જીવન જીવવાનું. એકલા જલેબી ઉપર નહીં, એ તો ઓલો એકલા વેલા ઉપર ટીંગાઈ રહ્યો, અને બીજા વેલા તૂટી ગયા એટલે શું થાય? અમારે તો બધાય વેલા છે. લ્યો શ્રીમતીજી કરસા કલેક્ટર ઘરે છે, એ મોટો વેલો, એમાંથી ચાર પાંચ વેલા થયા હોય, વેલા ને વેલ્યુ એ ખરા. હે બા ને બાપા ને ભાઈ ને ભાભી ને હગા ને વાલા ને કાકો ને કાકી ને બધા વેલા. અને હારો બંગલો કર્યો હોય વેલો, ગાડીઓ લીધી હોય, સોનું ચાંદી બધું બેંકમાં ફિક્સ મૂકી હોય, આ બધું જે કાંઈ ભેગું કર્યું હોય બધા વેલા કહેવાય. બધાને બાટ લીધી હોય, એમાં એક નાનો એવો તાતણો ભગવાન હોય. હલો ભગવાનનો તાતણો તૂટી જાય ને તો આ બંગલા ગાડી બૈરા છોકરાનો આધાર તો ખરો જ ને તમારે? મારે કેમ બોલ્યા નહીં? નહીં એટલે ભાઈ, અમારે સંસારી નહીં હોવાથી એવો આધાર ન હોય, પણ બીજો તો હોય જ ને. માન સન્માન, શરીરનો આધાર, આ બધા ચેલાનો આધાર. ચેલા ન હોય તો એટેક આવે. ટોળામાં જીવન ટેવ પડી હોય, એકલા ગમે નહીં, ટોળું જોઈ તો શું ખાવે? બોલો થઈ ગયા ને બધા આધાર. અરે પોતાની સેવા કરતો હોય એમાં હેત ન રાખવું, એમ મહારાજે કીધું. કેટલું ગંભીર કીધું, બોલો. છોટરા કાઢ નાખે એવું. અને તમને હરિભગતને શું કીધું ખબર છે? તમારો સંબંધી હરિભગત હોય અને બીજો હરિભગત હોય, પણ હરિભગતના જેવું સંબંધી હરિભગતમાં હેત ન કરવું. કેમ છે? એક તો સંબંધનું હેત જ હોય ને, વળી હરિભગત પણ હેત થાય જ, મારા દીકરાનું ડબલ થઈ જાય ને, પછી બીજા હરિભગત હારી એટલું હેત ન રહે અને ઓલ્યામ ખ્યાહાઈ જવાય અને ત્રાહું થઈ જાય જીવન આખું. માટે પોતાના દેહનો સંબંધી ભલે ને હરિભગત રહ્યો, એમાં હેત નહીં રાખવાનું. સ્વામિનારાયણે ના પાડી છે. આ જીણ્યું વાતું તો આ બ્રહ્માંડમાં આવીને પુરુષોત્તમ નારાયણે કરી, પણ આપણે ક્યાં એમાં સમજવું છે? કાંઈ ક્યાં ધ્યાન છે આપણું એ ખબર જ નથી. આપણે જગત કાંઈ ઢેફા જેવું થયું. અમરીશ રાજા એવા ભગત હતા કે એક પહોર ઊંઘ આરામ કરતા 3 કલાક. આ બાદ દિમાગ મેં 1 કલાક રાજવહીવટ કરતા રોજ, અને બાકીના 20 કલાક ભગવત સેવામાં રચા પચા રહેતા હતા. અમરીશ રાજાને મારા પ્રણામ. કેવડું મોટું રાજ તોય એવડા મોટા રજવાડાના ધણીને કેટલા કામ હોય, પણ એ 20 કલાક સેવા પૂજામાં રહેતા, બીજે ધ્યાન જ નહોતા દેતા. આપણે બીજે જ ધ્યાન હોય. અરે ઓલા 700 ગામડાના રાજા કુશલ કુંવરબાઈ એ ભારે જબરા હતા. હો, એ તો અઠવાડિયે 1 વાર કચેરીમાં જાતા. પ્રધાનમંડળને, મંત્રીમંડળને, બીજાને ત્રીજાને બોલાવીને, બોલો શું પ્રશ્ન છે, ફટાફટ પ્રશ્ન પતાવી દેતા. અને એક બ્રાહ્મણને પોતાને ત્યાં તેડાવીને ભાગવત વંચાવ્યા કરતા, અને ડોશમાં પોતે માળા હાથમાં લઈને કથા સાંભળ્યા કરતા. 700 ગામડાના રાજા કુશલ કુંવરબાઈ આવી ભક્તિ એણે કરી ત્યારે પુરુષોત્તમ નારાયણને મળ્યા. આપણું કેમ છે જરા જુઓ તો ખરા, આપણે ભગત કેટલાક થયા. અલ્યા આમ નામ કથા કેદારાને સાંભળી છે, કાંઈ કોટો ન કાઢ્યો ભક્તિએ? હે, ખરી કરી શિક્ષાપત્રી આમ નામ પૂરી થઈ જાય છે અને સાગર પૂરું થઈ જાય, પણ આપણું કાંઈ પૂરું થાય કે આવા નવા ગાંગડા જ રહેવું, કાંઈ ઓગળશું કે નહીં? સમજાણું? હા, એક છોકરાએ કીધું, બા મને દૂધ આપો તે મને ગળ્યું કરીને આપજો, હા હાકર નાખજો. છોકરાની બાએ દૂધમાં હાકર નાખી, વાટકીઓ ભરીને દૂધ દીધું, પછી પીધું અને ખીજાણો હાકર નાખવાનું કીધું છે ને નાખી નથી. એની બાકે નાખી છે. શું નાખી છે? નાખી હોય તો ગળ્યું કેમ ન લાગે? એની બાકે બેટા હાકર ઓગળે ને તો ગળ્યું લાગે. થોડુંક આમ લાય બેટ બેઠો, નાખી છે પણ ઓગળી નથી, સમજાણું? અને ઓગળે તો દૂધ ગળ્યું થાય. આપણે કાંઈ ઓગળ્યા? થોડા ઘણા કે એમને ગાંગડા છીએ આ સત્સંગમાં, ગંગાના પાણા જેવા. અમે હરિદ્વારમાં ગંગાએ નાવા ગયા હતા. ગંગામાં ગોળિયા ગોળિયા કાળા પાણા બહુ સરસ હોય, કોઈ ભૂરિયાન કોઈ કાબરિયાન, સમજ્યા? પછી મેં તો 2 પાણા હાથમાં લીધા અને ફાટ લઈને માર્યું, માળો તીખારો થયો. હો, આમ માર્યું ને તણખો થયો. મેં કીધું આ વર્ષોથી ટાઢા બોળ ગંગાના પાણીમાં પડ્યા છે પણ અડ્યા તો તણખો થયો. લ્યો, જરાય ઓગળ્યા ગળ્યા નહીં. આપણું કેમ છે મારે બેટું? એવું ને એવું કે કાંઈ ફેર પડ્યો છે? સત્સંગ તો બહુ કર્યો પણ કાંઈ ફેર પડતો નથી. હે મહાત્મા, કથા કાંઈ અડતી નથી. કોણ જાણે કેવા આ બધા આમ શું બખતરો પહેરીને આવે છે ખબર નહીં. ગમે એવા બાણ છોડો નહીં, લાગુ જ પડતી નથી. આ કાને તો લે કાને ભરે કરી ગાંગડા ગળ્યા વગર ગળ્યું લાગે ત્યારે આપણે ગાંગડા ઓગળવું જોઈએ ને. એ અમરીશ રાજાએ તેનું મન ભગવાનના ચરણારવિંદમાં જોડી દીધું હતું, વાણી ભગવાનના ગુણ વર્ણનમાં જોડી દીધી હતી, હાથ ભગવાનની મંદિરની વાળવા લીપા વગેરેની સેવામાં જોડી દીધા હતા. કાન ભગવાનની કથા સાંભળવામાં જોડી દીધા હતા, આંખો ભગવાનના તથા ભક્તો સંતોના દર્શનમાં જ જોડી રાખી હતી, ત્વચા ભગવાન તથા ભક્તોના સ્પર્શમાં જ જોડી રાખી હતી, નાસિકા ભગવાનને ચડ્યા એવા પ્રસાદીના પુષ્પોની અત્તરની સુગંધીમાં જ જોડી રાખી હતી, જીવવા ભગવાનના પ્રસાદનો સ્વાદ લેવામાં જોડી હતી, બીજે નહીં ચરણ ભગવાનના દર્શન કરવા જવામાં જોડી રાખ્યા હતા, મસ્તક ભગવાનને નમન કરવામાં જોડી રાખ્યું હતું, દરેક ઇન્દ્રિયોની ક્રિયા ભગવાનમય જ હતી, કોઈ પણ વસ્તુનો ઉપયોગ વિષય ભોગની તૃપ્તિ માટે અમરીશ રાજા કરતા જ નહીં, જે કરવાથી ભગવાનના સંતો ભક્તો રાજી થાય એમ જ પોતાની બધી ઇન્દ્રિયો ભગવાનમય રાખતા. આનું નામ રાજા અમરીશ. જરા આપણું કેમ છે? આ અમરીશ ક્યાંય સાધુ નહોતા, સંસારી હતા એની વાત છે, નહીં તમે તરત કહો હવે અમે થોડા સાધુ છીએ તે બધું ભગવાનમાં જોડી રાખી વાતું કરો છો, અમે તો સંસારી ઘડીક ઇન્દ્રિયો ભગવાનમાં જોડીએ અને પછી બીજું તો અમારે ઘણું જોડ્યા જેવું હોય તે તમારે કોઈ ન હોય, એટલે તમે તો ક્યાં જોડો ભગવાન સિવાય? હે, અમારે તો ઘણું એવા ઘડીક બાબલો રમાડીએ કેમ. પાછા અમરીશ રાજા કેવડા મોટા રજવાડાના રાજા, ચક્રવર્તી સમ્રાટ. બોલો, આપણી જેમ કઈ નાનું એવું મકાન ને થોડી ઘણી સંપત્તિ ને બે ચાર હગા ને એમાં અડધા તો આપણે અરે બાંધીને બોલતા ન હોય એવી દશા નહોતી એની, તો એ અખંડ ભગવાન મય રહેતા. અને આપણે બોલો આવી વાતો કોને કહેવા જવી? હે ભાઈ, કહી કહી કોને રે સંભળાવું, એ મારો રુદિયો રૂવે ને માઇલો ભીતર જલે. આ શબ્દો સાંભળે નહીં આપણને કાંઈ ઉદ્વેગ થતો નથી. બોલો, અંધેરામાં મુનોનું તેલ રેડ્યું હોય ને એવું વહમું લાગવું પડે, ધિક્કાર છે આપણને. ભગવાનનો મહિમા આપણે કહીએ બોલીએ સાંભળીએ પણ ભગવાનમાં પાછું આપણું ધ્યાન ન હોય, ધ્યાન તો પાછું બીજે જ હોય ભગવાન સિવાય બીજે ગમે ત્યાં, ત્યારે આપણને એમ થાય કે આપણે આસ્તિક થઈ ભગવાનના ભગત થઈ નાસ્તિક કરતાંય વધારે ભગવાનને પીડા કરીએ છીએ. ભગવાનને દાજ એમ ચડે છે કે તમે મુવા મારા થઈને આવા કેમ, નાસ્તિકો મને માનતા જ નથી, મારો ઉપયોગ કરતા જ નથી, એટલે મારે ને એને તો કાંઈ દુઃખી થવાની બાબત આવતી નથી, પણ તમે મારા થઈને જ્યારે આમ કરો ત્યારે દુઃખ થાય થાય કે ન થાય? તો જીવ ભગવાનમાં ચોટે નહીં બીજે વયો જાય તો અંતરમાં કોઈ દુઃખ ન થાય, એ તો સારું ખરું કહેવાય. અમરીશ રાજા તો જે કરવાથી ભગવાનના સંતો ભક્તો રાજી થાય એ જ કરતા એમ જ કરતા. એવમ સદા કર્મ કલાપ માત્મનઃ પરેધિ યજ્ઞે ભગવત યધોક્ષજે સર્વાત્મ ભાવમ વિદધન મહી મિમામ તન્નિષ્ઠ વિપ્રાભિહિત સશાસ. લ્યો, બધે એક જ પરમાત્મા છે, આવી ભાવનાથી જે કાંઈ અજ્ઞાદી કર્મ કરતા તે બધું યજ્ઞના અધિષ્ઠાતા ભગવાન અધોક્ષજને જ અર્પણ કરી દેતા. ભગવાનમાં નિષ્ઠાવાળા બ્રાહ્મણીની આજ્ઞા પ્રમાણે તેઓ પૃથ્વીનું રાજ્ય કરતા હતા મનમુખીપણે નહીં. આખા પૃથ્વીના રાજા હતા પણ છે ને નિર્માની હતા, મોટા એકાંતિક ભક્તને મોટા પુરુષને નમીને એમની સલાહ પ્રમાણે પોતે રાજ્ય ચલાવતા હતા. આ તે કાંઈ નાની એવી વાત હશે? બોલો, આ કાંઈ થોડા સામર્થ્યવાળા ન હોય પોતાના બાહુબળે પૃથ્વી જીતીને બેઠા હોય અને એ પાછા મોટાને હાથ જોડીને નમે ને એ કે એમ કરે ત્યારે એની ગરિમા કહેવાય. આપણે બુદ્ધિ ઘણી હોય સામર્થ્ય ઘણી હોય દુનિયા ડોલાવી દઈએ એવા હોઈએ પણ મોટા પુરુષના કંટ્રોલમાં ન હોઈએ એની આજ્ઞામાં ન હોઈએ તો આપણી કિંમત ભગવાનને કાંઈ નહીં. હા, અમરીશ રાજાનું નામ અમથું લખ્યું છે, આમાં ચોખ્ખું લખ્યું તન નિષ્ઠ વિપ્રાભિહિત સશાસ. બોલો, ભગવાનની નિષ્ઠાવાળા બ્રાહ્મણોની આજ્ઞા પ્રમાણે પોતે સશાસ એટલે કે શાસન કરતા હતા. થયા છે દુનિયામાં આવા રાજા કોક કોક. આ રીતે તપે યુક્ત ભક્તિ યોગથી તથા સ્વધર્મ ચરણથી સ્વધર્માચરણથી શ્રી હરિને અતિશય પ્રસન્ન કર્યા અમરીશ રાજાએ. અને ધીમે ધીમે બધી જ આસક્તિ છોડી દીધી, હે કે સંગ છોડી દીધો. તેથી જ આત્મનિવેદી ભક્તમાં અમરીશ રાજા આદર્શ ગણાય છે. ભાઈ ગોલ છે શ્રીહરિ આવા ભક્તને એકાંતિક ભક્ત કહે છે વચનામૃતમાં. અને મહારાજે એનું લક્ષણ ગઢડાના મધ્ય પ્રકરણના 48માં બતાવ્યું કે જેમ વિષયજનને પંચ વિષયનું ચિંતન અંતકરણમાં થયા કરે છે, થયા કરે કે ન થયા કરે, વિષયને આખો દિવસ પંચ વિષયનું ચિંતન થાય કે ન થાય, થાય, તેમ જેના અંતરમાં તેમ ઓલ્યાને જેમ વિષયનું થયા કરે એમ જેના અંતરમાં અખંડ ભગવાનનું ચિંતન થયા કરે, શું થાય? પોતે કરે એમ નહીં, થયા કરે એમ ચિંતન કરે એમ કોને, એમાં એવું થાય કે એ પોતે સંભાળીને યાદ રાખીને કરે છે, એમાં પરિશ્રમ છે, પણ ઓટોમેટિક જે થાય એને માટે શબ્દ વપરાય છે થયા કરે. ઓલાની જેમ વિષયનું ઓટોમેટિક ચિંતન થયા કરે છે, એ કંઈ કરતો નથી, એમ ભગવાનના ભક્તને 24 કલાક ભગવાનનું ચિંતન થયા કરે, કરવાનું ન હોય, એની મેળે હાલ્યા કરે અંદરથી. બોલો, તેમ જેના અંતરમાં અખંડ ભગવાનનું ચિંતન શું થયા કરે. તેથી ઉપરાંત મનુષ્ય દેહનો બીજો લાભ જ નથી, અને એ તો સર્વે હરિભગતમાં મુખ્ય છે, મુખ્ય કહેતા મેન. અને એ ભક્તને શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ પંચ વિષય હોય તો પણ ભગવાન સંબંધિત હોય, હોય તો પણ ભગવાન સંબંધિત. અને એના કાન છે ને, કાન તે અખંડ ભગવાનની કથા સાંભળવાના જ છે, આમ ખેહાયેલા જ રે કથામાં. અને એની ચામડી છે ને, ચામડી શરીરની, તે ભગવાનનો સ્પર્શ કરવા ને ઈચ્છે. અને નેત્ર તે ભગવાનને ભગવાનના સંતના દર્શન કરવા ઈચ્છે. અને રસના તે ભગવાનના મહાપ્રસાદના સ્વાદને ઈચ્છે. અને નાસિકા તે ભગવાનને ચડ્યા જે પુષ્પ તુલસી ત્યાંના સુગંધને ઈચ્છે. પણ પરમેશ્વર વિના અન્ય વસ્તુને સુખદાયી જાણે જ નહીં, એવી રીતે જે વર્તે તે ભગવાનનો એકાંતિક ભક્ત કહેવાય. વાલા ભક્તો, દાદા ખાચર પણ આવા જ મહાન ભગત હતા. સતાનંદ સ્વામીએ સત્સંગી જીવનમાં દાદા ખાચરના શ્રીમુખે ભગવાન સ્વામિનારાયણે જે વખાણ કર્યા તે ઘણા લખ્યા છે. લ્યો, એક બે શ્લોક સંભળાવું. પ્રકરણ 3 અધ્યાય 42 શ્લોક 44.
ઉત્તમસ્તુત્તમો નૂનમ પિતુરપ્યધિકો ગુણૈહી રાજાનુપમ એવાસ્તિ ભક્ત આત્મનિવેદની.
જોયું તમે? અરે આ ઉત્તમ તો ઉત્તમ છે, ઉત્તમ ખરેખર, નૂનમ એટલે ખરેખર ઉત્તમ છે. પિતુ આપી અધિક ગુણેહી, ગુણે કરીને એના બાપ અભલ ખાચર કરતા એ મહાન છે, અનુપમ રાજા છે. અને અનુપમ રાજા હોવા છતાં ભક્ત આત્મનિવેદની, આત્મનિવેદી ભક્ત છે. વળી સત્સંગી જીવનના પ્રકરણ 3 અધ્યાયમાં 24 શ્લોકમાં ઉત્તમોપી સ્વયં તસ્ય નિર્માણો દાસવત સદા યથાવકાશમ સકલામપી સેવામ ચચારચ. ઉત્તમ રાજા પણ સ્વયં એકદમ નિર્માની થઈ, હાવ દાસવત, સદાને માટે જ્યારે જ્યારે જે જે અવકાશ મળે ત્યાં ત્યાં ભગવાન સ્વામિનારાયણની તમામ સેવા કરતા હતા. મહારાજને માટે ઘેલે બેડું લઈને પાણી ભરવા જવું હોય તો જો ચાન્સ મળી જાય તો દાદો ખાચર ચૂકે નહીં. હા હા, ભગવાનની અક્ષરવડીમાં ગારી કરવાની થાય ને દાદા ખાચરને જો લાગ મળી જાય તો એ ઊભા ન રહે, લીપણ કરવા માંડે. રાજા બાજા પણ ભૂલી જાય, હવે આપણામાં કાંઈ ઠેકાણું નથી તોય જરાક નમાતું નથી. ભલે અમારે આવ્યા હતા મોટિવેટર, એવું નહોતા કહેતા કે 10 નોટ પડી ગઈ હોય તો તમે શું કરો, વાંકા ઓળખ નહીં લેવા, નમો કે ન નમો, એટલે આ 10 સારું નમો છો. તારે તમે જરા ધ્યાન રાખીને ભગવાનના સંતો ભક્તો અને કુટુંબીઓને જરાક નમો ને તો ગમો, પણ ઠૂઠાઈની જેમ અમને બોલો. હા, એ કહેતા ત્યાં હું શું જોઈને જ હાલે. હા, તેમાં એક જણાએ કીધું કે બાપુ આમ હું શું જોઈને શું હાલો, તો કે અમે શું પાપ કર્યા છે નીચું જોઈ. હવે આગળ કૂતરું બેઠું તું જોયું નહીં, તે ભટકાણા તે કૂતરું કઈડ્યું પડ્યા હો. પછી ઓલા એ કીધું, શું પાપ કર્યું તું કૂતરું કઈડ્યું? તકે ચૂપ ચાલા. એટલે આવું બધું નમું નહીં એમ. નિર્માનો દાસવત, દાદા ખાચર ના મોટા મોટા વખાણ આ ગુણ ઉપર થાય છે. નિર્માની દાસ પણ સેવા કરતા, સકલામ અપી સેવામાં, એક બે સેવા મને ભાવે ને બીજી સેવા ન ભાવે એવી વાત જ નહીં, બધી સેવા દાદા ખાચર કરે. થોડી વાત છે, નહીં તો રાજા મહારાજા કોઈ સેવા કરે તો? જીવા બાપુને મહારાજ કહેતા ત્યારે જીવા બાપુ એમ કહેતા કે આ બધા સેવા કરે છે, એ બધા અમે જ સેવા કરતા ગણાઈએ ને. પણ એમ નથી કે દાદા ખાતર જેમ નિર્માની થઈને બધી દાસપણે સેવા નહોતી થતી, બધાનું કામ નથી, આપણાથી એ ન થાય. બોલો, વળી સત્સંગી જીવનના ત્રીજા પ્રકરણના પહેલા અધ્યાયમાં કહ્યું છે, નૃપાસનોસ્થોપી સ દાસ્યમેવ સ્વયં હરેશ્ચાસ્ય સતામ મુદેવ પ્રીત્યા ચકારાનુદિનમ વિનીતઃ શ્રી કૃષ્ણ નિગ્નીકૃત રાજ્યભાર. ગજબ કન્ય કહ્યું. અરે ભાઈ, દાદા ખાચરની આ વાત તો જો, પોતે રાજ્યાસન ઉપર બેઠા છે તો એ ભાઈ હાવ દાસ્યમ જ રાખે છે, અને પોતે ભગવાનના અને સંતોના ખૂબ ખૂબ આનંદથી સેવક થઈને રહેશે અને પ્રેમથી સેવા કરે છે. અનુદિનમ વિનીત, બહુ આમ વિનયવાળા થઈને સેવા કરે છે. અને કે રાજ્યનું કેમ? તો કે શ્રી કૃષ્ણ નિગ્નીકૃત રાજ્યભાર, પોતાના બધા રાજ્યના ભારને ભગવાન ઉપર નાખી દીધો. કે કેળીને કણ હાથીને મણ તું આલે છે તે અમને થોડા ભૂખા રાખીશ, આ બધું તું સંભાળ મારા ઠાકોર, અને અમે ભક્તિ કરી લઈએ. આ દાદા ખાચર. લે બોલો, આપણું કેમ છે? બધું માથે લઈને રખડી છે. આ ડોશી પાડીશી વાળાનું ઘણા જ માથે લેશ માર ખાય એવું. તે દાદા ખાચરે પોતાનો રાજ્ય વહીવટ ભગવાનને સોંપી દીધો. સાંભળજો, આ તો છોકરા ને છોકરાની બહુ સારી રીતે વ્યવહાર કરી શકે એવા હોય, ભણેલ ગણેલો બુદ્ધિશાળી હોય તો વ્યવહારનું પૂછડું ડોહાડોહી મૂકે જ નહીં. એટલે હવે મેલો અમને સોંપી દો, માળા લ્યો, માળા ભજન કરો. પણ વહીવટ તો એટલો બધો વાલો કે ના પૂછો વાત. બોલો, અમે એક ગામમાં હતા, ત્યાં મંદિર હતું, તે ત્યાં મંદિરના બધા ટ્રસ્ટીઓ બહુ જૂના થઈ ગયેલા ને એમાં વંશ પરંપરામાં ઉતરેલા. એના બાપા ટ્રસ્ટી, તેના છોકરાને માલિકોનું નામ ઘાલીને બાપો મરે બહુ પીડાઈને, તો એ છોકરાને અંદર ઘાલ્યા વગર રહે નહીં, કોણ જાણ હું એ હવા જ છે સત્તાનો. પછી તો જાતે દાડે હરિભગતના છોકરા બધા ટ્રસ્ટમાં આવી ગયા. હવે એક જ સત્સંગ નહીં, એનો બાપને હતો, એના બાપને સત્સંગ હતો, એટલે એના બાપને સત્સંગ સમાજ એ મંદિરનો ટ્રસ્ટી થાપ્યો હતો. પણ એણે તો હું ટ્રસ્ટી છું એટલે મારો છોકરો ટ્રસ્ટી થાય, અથવા તો છોકરો કે મારો બાપ હતો એટલે મારે જ થવાનું, એમ કરીને પાછળની પેઢી જ મારી દીકરાની વહીવટમાં માથું મારીને સડી જ ગઈ, ગધેડું ઉકળે સડે એમ. હવે એને સત્સંગ એ કે નહીં, અને બધાય મંદિરનો વહીવટ કરનારા, એનું જ હાલે મંદિરમાં, ક્યાં બારણું મૂકું ને ક્યાં ન મૂકું, અને એને કોઈ દી ભજન કરવું નહીં, મંદિર આવવું નહીં. પણ જે દી કાંઈક મંદિરમાં મીટિંગ હોય તે દી બધા આવે આમ આમ કરતા કરતા. હો, કોઈક બીડી પીને આવ્યો હોય ને, કોઈક પાન ખાઈને આવ્યો હોય ને, કોઈક ત્રાહો ત્રાહો હાલતો હોય ને, કોઈ લહણ ડુંગળી ખાઈને આવ્યો હોય ને, આ બધા ટ્રસ્ટી ભેગા થાય ને મંદિરમાં મીટિંગ જમાવે. હા, તે દી ઈવડાય દર્શન દે ઠાકોરજીને, વહીવટ કરવાનો હોય ને તે દી, બાકી ડોકાય તો એનો બાપ મરે. આવા બધા કોડાઓ મેં જોયેલા. આ તમને હું ખોટી વાત થોડી કરું છું, આ ઇન્ટરનેટમાં લાઈવ જાય છે. મારે ખોટું બોલાય? કોઈ કેદ કરો મને કે આવા ક્યાં હતા, તો બાવડા પકડીને બતાવો કે અહીંયા અહીંયા આ જોઈ લો, આ બધા રખડેલ કોલ્યો કરો વાત. વહીવટ બહુ વાલો છે એમ મારું કહેવાનું છે, બીજું આમ જ કાંઈ લેવાનું નથી એની વાતમાંથી. મૂકે જ નહીં, મૂકે જ નહીં. છોકરા વહીવટ કરે એવા થયા હોય તોય દે નહીં સારા મના પ્રભુ ભજન. હું ઘણાને કહું કે સમર્પિત થઈ જાઓ કુંડલમાં, હાલોન બાપા ને ઘણી જગ્યા છે, માળા ફેરવજો, એ લેર કરજો, પણ ન નીકળે. હવે હું ત્યાં આવતો રહું તો છોકરો બધું ઊંધું વાળી દે. એટલે કર વાત તારે, તું એનું હવળું રાખવા મરતો જ નહીં હજાર વર્ષ સુધી. હમણે કઈક ભટકાઈને મરી જઈશ તો તારા છોકરાનું હવળું કોણ રાખશે? ભૂત થઈને તું રાખીશ તો થાય? છોકરા કાસા પડે એટલે એમ કયો? હવે આ ભારે પાકો બોલો, મૂકે જ નહીં. વહીવટ કરવાનો શોખ બહુ ને, ભગવાન બચાવે. વાહ દાદા ખાચર વાહ, બધો ભાર ભગવાન માથે નાખ્યો. બોલો, ભગવાનની આજ્ઞા પ્રમાણે રે. વાલા ભક્તો, મૂળ શ્લોકમાં યે ત્વમરીશ, તું તું શબ્દ આવે છે. યે તું અમરીશ, આ તું શબ્દનો અર્થ પણ વિદ્વાનોએ કાઢ્યો કે શ્લોકમાં તું લખ્યું છે ને, યે તું અમરીશ, તુંનો અર્થ એ થાય છે દુર્લભત્વ. એનાથી દુર્લભપણું કહ્યું. તે આવા આત્મનિવેદી ભક્તો મળવાનું અતિશય દુર્લભપણું શું છે. એવું અમરીશ રાજા તો કહીએ ને, એટલે એમાંથી અર્થ નીકળે કે ભાઈ એ સામાન્ય નહીં એમ. મોહનભાઈ, કાનજીભાઈ ને રામજીભાઈ તો એમ તો બોલો ને, એટલે આખી વાત આમ ઊંચી થઈ જાય. ન ખબર પડે તમને એમ શ્લોકમાં તુંનો અર્થ તો થાય. એ કહેવાથી અમરીશ રાજાનું દુર્લભપણું કહ્યું છે કે અમરીશ રાજા જેવા ભગત ઘરો ઘર પાકે નહીં. સાંભળ્યો? ક્યાંક થાય અને કોક કાળમાં થાય. હા, દર વર્ષે ન થાય એવા, હો બે વર્ષે એકાદો કોક એવો થાય થાય. કઠણ છે મારા ભાઈ. વળી ભાગવતજીમાં કહ્યું છે, છઠ્ઠા સ્કંદના 14મા અધ્યાયમાં, મુક્તા નામ અપી સિદ્ધા નામ નારાયણ પરાયણ સુદુર્લભ પ્રશાંતાત્મા કોટિશ્વપી મહામુને. અરે મહામુનિ, કરોડો સિદ્ધો અને મુક્ત સમાન મહાપુરુષોમાં પણ શાંત ચિત્તવાળા અને એકમાત્ર ભગવાન પરાયણ હોય એવા મહાપુરુષ મળવા અત્યંત દુર્લભ છે. એવા મહાપુરુષ મળવા અત્યંત દુર્લભ છે. એવા મહાપુરુષ મળવા અત્યંત દુર્લભ છે. કરોડોમાં આવો ભગવાનના ભગતનો મહિમા છે, એકાંતિક સંતનો મહિમા છે. આ વાત સમજવી જોઈએ. આ તો હું કાયમ ભેળા રહ્યા એટલે હાવ નોર્મલ થઈ ગયું, કાંઈ મહિમા નહીં. અરે એ સેમી, વરે વરે તારી ખરી અડવું છે એના જેવું છે. એ પણ લેગ લેગ હાલ્યો જાય, ઉભો રહે ને પગે લાગવું, લે જા આવે લાગી લીધે એમ કઈ ઠો મારી લે. લે આવો સત્સંગ હોય ઘણી જગ્યાએ, કંટાળો સડે. આપણે જઈ ભગવાનના દર્શન કરવા દે, આપણને ભગવાનના દર્શન કરવા દે નહીં, આડો ઉતરીને આપણા પગમાં પડે. જય સ્વામિનારાયણ. ખહીને ઘડી કાંઈ ભગવાનને પગે લાગવા આવ્યા છીએ? તું ક્યાં નડતે રે, અહીંથી ક્યાંથી આવ્યો કટાણે ભલામણ? આમ ભગવાનની આગળ હાથ જોડી ને ત્યાં બે ત્રણ આવીને ઠોઆ માર્યા કહે. એટલે ભાઈ હું તમે પગે એડિટ કરો છો અત્યારે, ઘડીક દર્શન કરવા દો. પણ વિવેક આવતો જ નથી, કોને કહેવા જવું? એવા તો કેટલાક વિવેકોની ખૂબ જ જરૂર છે ભગત મંડળમાં, નહીં શીખતા કોઈ શીખવાડતું નથી. હાલ્યું છે એમને, હરોડી હરોડી હરખા કરીએ, પણ હવે એ પાછા બીજે જાય સમયમાં ક્યાંક ઉત્સવમાં આયાન તયાન, ત્યાં બધું પાછું એમ હાલતું હોય એટલે પાછા માળા એવા થઈને આવે. એટલે આ ગુરુકુળવાળા કહેતા કે 12 મહિના સુધી છોકરાને અમે બધું શીખવાડીએ, બધું શીખવાડીએ, આમ પેશાબ કરવાનો, આમ હાથ ધોવાના, આમ રહેવાનું. પછી વેકેશનમાં થોડા દી ઘરે જાય ને, તે વાંસરીને ધારે ઊભા ઊભા પેશાબ કરે ને પછી અહીંયા આવીને ગુરુકુળમાં હારા એમ જ કરે વાંસરી ઊભા ઊભા, કે હારા અઠવાડિયું ઘરે જાય તો અમારા વરહના સંસ્કાર બધા બગાડી નાખીને આવે પાછા, ને વળી અમે વરહ મચી ને પાછા ઘરે જાય પાછા એનું એ કરીને આવે. એમ અમારે એવું થાય છે. આ બધી સભાન રવિ સભાન સાગર કથાન ફલાણું ઢીકડું કરીને માનમાન સંસ્કારી કરીએ, ત્યાં વળી પાછા ક્યાંક એકાદ બે દી પાંચ દી અઠવાડિયું આડોળ આટા મારે ને ત્યાં ન્યાનું જોઈને બધું એવું શીખીને પાછા એવા ને એવા ગાંગડા જેવા થઈને આવે. બોલો, એ જ હે સમયાન સ્વામી, એટલે ભલામાણા તને જ નો જ સંસ્કાર આપ્યા? મૂર્ખ શતકની કથા કરીને શીખવાડ્યું તું જ ખરું, આમ કરાય આમ ન કરાય, આ કરો જ મૂર્ખ, આ કરો જ નહીં. આ એ ભૂલી ગયા, એ કથા પછી ક્યાંક મૂકી દીધી, સાંભળી ગયું હવે કે આથી યાદ રહે. અમે સંસારી માણા લ્યો પતી ગયો, નાઈ નાખ્યું. આ દુનિયામાં આવી આવીને માથાકૂટ કરી કરીને કંઈક મરી ગયા, પણ કાંઈ ફેર પડ્યો નહીં. હો કેટલાય મહેનત કરી, સમજાણું? આ બધા ઠાકી ગયા છે. અરે ઠાકી જવાય, ઠાકી જાય ને પાકી જાય ને બાકી જાય. જય સ્વામિનારાયણ. બાકી વાત બહુ હનાની આવી ગઈ. મહામુનિ કરોડો સિદ્ધો અને મુક્ત સમાન મહાપુરુષો માં પણ શાંત ચિત્ત વાળા અને એકમાત્ર ભગવાન પરાયણ એવા મહાપુરુષ મળવા અત્યંત દુર્લભ છે. સુદુર્લભ પ્રશાંતાત્મા કોટિશ્વપી મહામુને નારાયણ પરાયણ. ભાગવતજી નો શ્લોક છે, ગઝબ નો શ્લોક. તો વાલા ભક્તો, આવા જે આત્મનિવેદી ભક્તો હોય એમણે પણ માનસી પૂજા પર્યંત જે પેલા સામાન્ય ભક્તને શીખવાડેલો વિધિ છે ને એનો એ જ વિધિ ક્રમ અનુસાર કરવાનો છે. પણ એથી આગળ તેમણે ભગવાનની 16 પૂજા કરવાની છે. લ્યો આ આત્મનિવેદી ભક્તને વધારાનું કે ઓલ્યા કરે એ તો બધું કરવાનું જ ક્રમ પ્રમાણે, અને ઉપરથી એને 16 પૂજા કરવાની એ વધારાનું. એ તમ રીશ્વદ ભક્તા શિવરાત્મ નિવેદિન તેશ્ચ માનસ પૂજાંતમ કાર્ય મુક્ત ક્રમેણ વય. આ 55 શ્લોક આપણે આ રીતે સમજ્યા. હવે 56 શ્લોકમાં ઉતરીએ. શૈલીવા ધાતુજા મૂર્તિ શાલ ગ્રામોર્ચ એવતૈહી દ્રવ્યેર યથાપ્તૈહી કૃષ્ણસ્ય જપ્યો થાષ્ટાક્ષરો મનુ. એનું ગુજરાતી. અને તે જે આત્મનિવેદી ભક્ત તેમણે પાષાણની અથવા ધાતુની જે શ્રી કૃષ્ણ ભગવાનની પ્રતિમા અથવા શાલીગ્રામ તેની જે પૂજા તે દેશકાળને અનુસરીને પોતાના સામર્થ્ય પ્રમાણે પ્રાપ્ત થયા જે ચંદન પુષ્પ ફળાદિક વસ્તુ તેણે કરીને કરવી, અને પછી શ્રી કૃષ્ણ ભગવાનનો જે અષ્ટાક્ષર મંત્ર તેનો જપ કરવો. તો આ પહેલા આત્મનિવેદી ભક્ત અને આ આત્મનિવેદી નહીં એવા બે ગ્રુપ હશે ને. અટાણે કોઈ ગ્રુપ ખરું આત્મનિવેદીનું આપણે ક્યાંય ભેળ્યું? તું આત્મનિવેદી છો? નહીં, હું એ નથી. તમે સ્વામી આત્મનિવેદી છો? તો આત્મનિવેદી છે કોણ? ઓલા ખૂણે બેઠા ઈ એટલે તમારામાં કોઈ આત્મનિવેદી હરિભક્ત, તમારામાં કોઈ અમરીશવત આત્મનિવેદી છો? તો આત્મનિવેદી બધા ગયા ક્યાં? આમાં ધર્મ એમ નામ પડ્યા રહ્યા ને આત્મનિવેદિત કોઈ છે નહીં. તો આ ધર્મનો અર્થ હું ક્યાંય કોઈ ગામડે આત્મનિવેદી જોયા તમે? કોઈ આય પડતો નહીં. એટલે ભટ્ટ સાહેબ તમે આત્મનિવેદી છો? તો કોઈ ખરું આત્મનિવેદી? એટલે ભાઈ મારો અવાજ જ્યાં સુધી દુનિયાના ખૂણે ખૂણે નેટના માધ્યમે મોબાઈલના માધ્યમે જતો હોય તેમાંથી કોઈને અડખે પડખે આત્મનિવેદી ભગત બેઠો હોય તો મને સમાચાર મોકલો, મારે એના દર્શન કરવા છે. કેમ આત્મનિવેદી કોઈ હોય તો? બહુ કઠણ ધર્મ છે આપણા શિક્ષાપત્રીમાં આત્મનિવેદીના ઉપવાસ જ કરવા પડે નકરા. આત્મનિવેદી ભગત થાવ તો આવા મોટા શહેરમાં રહેવું ને આત્મનિવેદી ભગત થવું, કાંઈ લાલ પીળું દેખાય નહીં, દેખાય તો ઉપવાસ કરો તો નકરા ઉપવાસ જ થાય આત્મનિવેદીને. તો આત્મનિવેદી અત્યારે ક્યાં છે એમાં હું એના ધર્મ સમજાવું છું? કોઈક હોય તો એને કામ લાગે, આપણે તો એ કંઈ ધર્મ કામનો નહીં. કેમ જે આપણે આત્મનિવેદી નહીં, અને હું આ કથા કરીશ 100 આત્મનિવેદીની. તે આત્મનિવેદી કોક મારી સામે તો લાવો તો હું એને જોઈને વાત કરું, ભાઈ આ તમારા ધર્મ આવે જરાક ધ્યાન દો. અલા ભૂપતભાઈ તમે આત્મનિવેદી છો? કોણ આત્મનિવેદી છે એ તો કે. આ રામજી હોય તો રામજી, આ ઓદાભાઈ આવડે આ દમણવાળા, આ આત્મનિવેદી છો? નગીન કાકા તમે ચાવડા પાવડા ઓલા કોદાળી તીકમ કોઈ નહીં થયું તાર તો હું વાંચી વાળું બીજું હું તારે જવા દો. આ તો મને સાંભળી ગયું કે હું આ રેડિયો નાખીને આત્મનિવેદીની વાત કરું છું, પણ આમાં આત્મનિવેદી છે કોણ? આનો ગોતો જ કરા. ક્યાંક ખૂણે ખાજરે આત્મનિવેદી ઉગ્યો હોય તો આપણે જોઈએ એમ. હા એની ખેતી જ સાફ થઈ ગઈ લાગે છે. હે કાઠિયાવાડીમાં ઓલા ચકલા રહ્યા નથી સમજ્યા એના જેવું થયું. અમુક સૃષ્ટિ વાળી કાળે કરીને નાશ થઈ જાય, જેથી હશે તેથી આત્મનિવેદીની સૃષ્ટિ હશે ને આમ ટોળે ટોળા હશે આત્મનિવેદીઓ. પણ આજ તો કોઈ નથી, જેને પૂછીએ ના પડે. જવા વાત કરી છે કદાચ SMS મેલા જોજે, ફોન બોનમાં કોઈ આત્મનિવેદી પોતે આમ કહેતો હું આત્મનિવેદી છું એમ. મોબાઈલમાં SMS આવે કોઈ આત્મનિવેદી નો તો આપણે એને આ રિયા રિયા પગે લાગી ગયું લાંબો વાત કરી વરે કરી. હા હશે તો ખરું, તો જ લખાણું હોય ને. વેટણ કોઈ નથી તો કઈ નહીં. છે તમારા ધ્યાનમાં
અરુજો હમારે સત્સંગ માહી, અરુજો હમારે સત્સંગ માહી, આત્મનિવેદી દાસ કહાહી, આત્મનિવેદી દાસ કહાહી, મૂર્તિ ધાતુ પાષાણ કી જો, મૂર્તિ ધાતુ પાષાણ કી જો, અથવા શાલીગ્રામ હે સો, અથવા શાલીગ્રામ હે સો, સેવત નિજ સામર્થ્ય અનુસારા, સેવત નિજ સામર્થ્ય અનુસારા, યથા પ્રાપ્ત લેકે ઉપચારા, યથા પ્રાપ્ત લેકે ઉપચારા, અરુજો હમારે સત્સંગ માહી, અરુજો
મુક્તાનંદ સ્વામીની શિક્ષાપત્રી ભાષા વાંચું છું.
આત્મનિવેદી દાસ કહાહી,
એ કે અમારા સત્સંગમાં જે આત્મનિવેદી દાસ કહેવાય છે એને આ બધું કરવું. હ પાછાની અથવા ધાતુની જે શ્રીકૃષ્ણની પ્રતિમા અથવા શાલિગ્રામ તેની પૂજા જે તે દેશકાળને અનુસરીને પોતાના સામર્થ્ય પ્રમાણે પ્રાપ્ત થયા જે ચંદન પુષ્પ ફળ આદિ વસ્તુ, આમ સામર્થ્ય પ્રમાણે બહુ દોડીને ભેગું કરવું એવું નહીં, આ બધા પદાર્થથી ભગવાનની પૂજા કરવી અને પછી શ્રીકૃષ્ણ ભગવાનનો જે અષ્ટાક્ષર મંત્ર તેનો જપ કરવો. આ આત્મનિવેદીને અષ્ટાક્ષર મંત્રનો જપ કરવો પડે. તમે આત્મનિવેદી છો તો તમને લાગુ ન પડે આ વાત. અષ્ટાક્ષરની ષડાક્ષરો જપવો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આત્મનિવેદી હોય એને 8 અક્ષરનો મંત્ર જપવાનો, બાકીના 100 અક્ષરનો. લ્યો તબલાવાળા તમે નહી, શિવજીભાઈ છે ને ધ્યાનમાં રહ્યું. તમે આત્મનિવેદી છો જયંતિ કાકા? નહી, અમે કાલપમદી તમને કથા મુંબઈ રહ્યા હતા. શિવજીભાઈને આપણે સંભારી કાયમ. વાલા ભક્તો, આ શ્લોકમાં બે આજ્ઞા છે. એક, પાષાણની ધાતુની અથવા શાલગ્રામની પ્રતિમાની પૂજા પોતાના સામર્થ્ય પ્રમાણે પ્રાપ્ત થયેલા દ્રવ્યાદિકથી કરવી. બીજી આજ્ઞા, શ્રી કૃષ્ણ ભગવાનના અષ્ટાક્ષર મંત્રનો જાપ કરો. રાઈટ. હવે જગમોહન મોદી એવું કહે છે કે આત્મનિવેદી ભક્તોએ પાષાણની કે ધાતુ આદિ પ્રતિમાની પૂજા કરવી, મૂર્તિ શ્રી કૃષ્ણના કોઈ પણ સ્વરૂપની ચાલે ભાઈ. હા, એમાં એવું નહીં કે આ જ સ્વરૂપ, ભગવાનનું કોઈ પણ સ્વરૂપ હાલે. શાલિગ્રામ પણ વિષ્ણુનું સ્વરૂપ છે, તેની પણ પૂજા કરી શકે. અષ્ટ પ્રકારની ભગવાનની પ્રતિમાઓનું વર્ણન ભાગવતમાંથી હજારો વર્ષે પહેલા થયેલું છે. પથ્થરની, લાકડાની, ધાતુની, માટીની, ચિત્ર પ્રતિમા અને રેતીની, મનથી કલ્પેલી, મણીની, બોલો. એમાં અહીં પાષાણ તથા ધાતુ આ બે પ્રકારનો ઉલ્લેખ કર્યો છે અને ત્રીજો શાલિગ્રામનો કર્યો છે. ધાતુજા મૂર્તિ એટલે કે મૂળ આમ તો હાથ ધાતુ છે, સોનું, ચાંદી, તાંબુ, કાંસુ, લોઢું, કરવું, તરવું એટલે કલાય, શીશુ. પરંતુ પંચધાતુની મૂર્તિ પણ કહેવાય છે, સપ્તધાતુની મૂર્તિ નહીં કહેવાતી. પંચધાતુની મૂર્તિ એટલા માટે કહેવાય છે કે સપ્ત ધાતુમાંથી સોનું, ચાંદી, તાંબુ, શીશુ અને લોઢું આ 5 ધાતુમાંથી બૌદ્ધ મૂર્તિ બનાવાય છે. અને કાંસુ ને કલય એટલે તરવું આ બેનું કાંઈ બહુ મૂર્તિમાં વપરાશ લાગતી નથી એટલે પંચધાતુની મૂર્તિ કહેવાય. સંતો સેવામાં જે લાલજી રાખે છે ને ઠાકોરજી, એ પણ પંચધાતુના પ્રાય હોય છે. શાલગ્રામ એટલે શું? તો કે ગંડકી નદીનો પથ્થર. હા, ભગવાન વિષ્ણુનું સ્વરૂપ કહેવાય. ભારતમાં અનેક નદીઓ છે પણ એક નદી એવી છે ગંડકી, એનું નામ છે, એનો પથ્થર એટલે શાલિગ્રામ. પગે લાગવાનું. બોલો, આ શાલિગ્રામની વ્યાખ્યા આવી ગઈ. હજી તમારે જાણવું હોય કે ભાઈ ગંડકી નદીનો જ પથ્થર શાલિગ્રામ કેમ કહેવાય, આપણે ગમે તે નદી હોય પવિત્ર એનો પથ્થર લઈને શાલિગ્રામ ચીકી પાડીએ તો વાંધો શું છે? બોલો, ગંગાનો હારો ગોળીઓ પાણો લઈને શાલિગ્રામ ભગવાન કી જય કરીને પૂજા કરી શું વાંધો? તો ના ચાલે. ગંડકી નદીનો જ પથ્થર જોઈ, એની પાછળ મોટો ઇતિહાસ છે, હું તમને થોડો કહી દઉં. પદ્મપુરાણને આધારે એક છે ને એક બીજા આધારે છે, બે કહું. તમને જે સારું લાગે સાચું લાગે એ તમારે લેવું, એમાં મારે વચમાં ન આવવું, મારે તો ખાલી કહી દેવું, પછી તમે જાણો તમારા નસીબ જાણે. જો ભાઈ, પદ્મપુરાણને આધારે વૃંદા, વૃંદા એટલે એક સ્ત્રી હતી, જાલંધર એટલે કે એક પુરુષ હતો અને એ રાક્ષસ હતો, અને એ રાક્ષસ આ પેલી વૃંદા ખરીક નહીં એનો પતિ થાય. એટલે તમને સમજી ગયા ને કે જાલંધરની આ વૃંદા પત્ની થાય, એટલે એનો પતિ થાય. એટલે હવે વાત આગળ કરું છું. પતિવ્રતથી પતિને આ વૃંદા અમર રાખતી હતી, મરવા ન દેતી, એવી પતિવ્રતા હતી. હવે જાલંધર વેશે ભગવાને સતીત્વમાંથી એમને ભ્રષ્ટ કરી. કથા લાંબી છે એટલે હું અહીં કંઈ કહેતો નથી, એકવાર મેં કીધી હતી. હવે આ ટૂંકમાં કહી દઉં, જાલંધર કેવી છે મરતો નહોતો, એ લડાઈમાં જાય ને એટલે વૃંદા એને પુષ્પની માળા પહેરાવે. હવે એ પુષ્પની માળા પહેરાવે એટલે આવડો મરે જ નહીં. તે શંકર ભગવાનને હારી ગયા, વિષ્ણુ ભગવાનને હારી ગયા, બધી ઉપાધિ બહુ થયેલી અને માળો બહુ માથા કૂટ્યો હતો. પછી ભગવાનને ખબર પડી કે આને આ સતી જીવતો રાખે, જો આ સતી સતીત્વમાંથી પડે ને તો આ મરે. એટલે ભગવાન જાલંધરનું રૂપ લઈ વૃંદા પાસે ગયા, અને વૃંદાનું મન જે ઓલા એના અસલી પતિમાં હતું ને એ નીકળીને આ નકલી પતિ જે ભગવાન ખરાક ને એમાં ગયું, એટલે પતિવ્રતા પણ તૂટી ગયું. પરપુરુષમાં મન વી ગયું ને, અને પણ શંકરે ત્રિશુણ મારીને જાલંધરને મારી નાખ્યો. જાલંધરનું માથું ઉડીને સતી પાસે આવ્યું, તો આ તો ભગવાન જાલંધરના રૂપમાં જાલંધરનું માથું આવ્યું એટલે સતી ચોક્યા કે સાચો જાલંધર કોણ. અને પછી સતી કે જે ખોટો હોય એ પથ્થરનો થઈ જાય. એટલે ભગવાન પથ્થરના થઈ ગયા હજડંબમ હલેક સાલે. અને આ સમાચાર ઇમરજન્સી નારદજીએ જઈને લક્ષ્મીજીને આપ્યા કે ધણી પથ્થરના થઈ ગયા માતાજી, હલેક સાલે. પછી લક્ષ્મીજી ધોળાધોળ આવ્યા, અને આમ તો શું લક્ષ્મીજી દરિયાના દીકરી અને આ જાલંધર પણ દરિયામાં જ થયો હતો, સમજાણું. એટલે લક્ષ્મીજીને જાલંધર ભાઈ થાય, અને આ વૃંદા પછી તો તમે સમજી ગયા ને લક્ષ્મીજીના ભાભી થાય. એટલે ભાઈને ઘરે બેન આવે એટલે કંઈક આપવું પડે એમ કરીને લક્ષ્મીજીએ બધું આમ લડાવીને એની પાસે કીધું કે હું તો તમારે ભાઈને ઘરે આવેલી બેન કહેવાઉ, મારી માથે કૃપા કરો. શું કૃપા કરવાની છે? તો કે આ મારા ધણીને જરા હશે ને હવે હતા એવા કરો, આ પાણાના કરી નાખ્યા તમે. પછી તો રાજી થયા સતી, અને ભગવાનને પથ્થરત્વમાંથી મુક્ત કર્યા. પણ પછી વૃંદાને મનમાં એમ થયું કે આ મેં ખોટું કર્યું, એમ પછી મનમાં પસ્તાવો થયો. અને પછી આમ થોડું ખીજાણ હતા ત્યારે ભગવાને સમજાવ્યું હતું એને કે ભાઈ ત્રણેય લોકનો નાશ કરનારને તમે પુષ્ટિ આપો છો તમારા પતિને, એ કાંઈ ધર્મ ન કહેવાય, એટલે મારે આ કરવું પડ્યું. હા, પછી પાછા વૃંદા સમજાય ખરા કે આમાં મારી ભૂલ હતી, મારા પતિને હું સપોર્ટ કરતી અને પતિ તો સારો રાક્ષસ હતો. આ સંબંધના મમત્વે કરીને દુનિયાને પીડવાની વાત હતી. પછી વૃંદાએ માફી માગી અને ભગવાન રાજી થયા. પછી પતિવ્રતથી મારી સેવા કરી ભગવાન કહે છે, તેથી તારી ચિતામાંથી છોડ થશે તે મને ચડશે, એમ ભગવાને કહ્યું. પછી એ વૃંદા એના પતિને લઈને બળી ગઈ, ત્યાં રાખ થઈ, ત્યાં એક તુલસીનો છોડ ઉગી ગયો. એ તુલસી ત્યારથી પછી ભગવાનને ચડાવાય છે. પણ ભગવાને એમ કહ્યું કે તે મને પથ્થરનો કરી નાખ્યો એટલે હવે હું હાજો થયો, પણ તે મને પથ્થરનો કરી નાખ્યો તો એની નિશાની રૂપે એક પથ્થર સ્વરૂપે હું તારા તુલસીના કેરમ કાયમ રહીશ. અને હવે તું મારી પત્ની ને હું શાલીગ્રામ તારો પતિ, દુનિયા આખીમાં લગ્નની શરૂઆત થાય એના હવના પહેલા તારા ને મારા લગ્ન થાય કે, અને તું લગ્ને લગ્ને કુંવારી ગણાઈશ અને હું દર વર્ષે એકાદશી કાર્તિકી આવે એટલે તારી અરે પરણીશ, આ તારો ને મારો સંબંધ. એટલે વૃંદાબહુ રાજી થઈ ગયા અને તે દાડા થયા તુલસી વિવાહ આલ્યા ભાઈ. એટલે આ કાંઈ ઇતિહાસ કાંઈ નાનો કહેવાય હે, તુલસીનો અને ભગવાનનો. તમે તુલસી વિવાહમાં ગયા છો ક્યારે? ત્યાં કુંડામાં તુલસીનો છોડ લાવે ને એના ઉપર આમ હાડી ઓઢાડે ને તમે જોયું હોય તો, અને ગીત ગાય જાણે હાવ આમ ઘરના દીકરાના લગ્ન હોય એમાં વેવાય થાય ને હામ હામી ને ઠાકોરજીની જાન નીકળે ને હો ઓલકરથી બધું માંડવો થાય ને. તમે કહેતા હો એક દી આપણે તુલસી વિવાહ રાખી, આપણે બે યજમાન જોઈ અને આવડું મોટું સહજાનંદ સમજ્યા, ચિદાકાશ ને નિર્ગુણ ને સગુણ ને તમારે કોઈને શોખ હોય તો કહેજો. આમાં તો શું હોય, ઘણાને દીકરા દીકરી ન હોય ને એને બિચારાને કાંઈ એવો આનંદ મળે નહીં કોઈના લગ્નનો, એટલે એ પછી તુલસીને ઠાકોરજીને પણ આવે ને એવું માને કે આપણે લગ્ન કર્યા. આમ લગ્ન કર્યા વગર ઘણાથી જીવી ન શકાય, એટલે એનો નિર્વાહ થાય એવો આ એક ઉપાય પણ મોટા પુરુષે કરીએ. ભાવ જયારે હાતાર છોકરા હાતાર છોડ્યું હોય એને ઘરના પરણાવી પણ એને ઠાકી ગયા હોય, એમાં ક્યાં શાલીગ્રામ ને તુલસી ને ભેગા કરવા આવે, શાલીગ્રામ ને તુલસી એક કુંડામાં જોય એમાં શું બીજું બગડી ગયું. પણ આ જેને છોકરા ન હોય એને આ બધું કરવું પડે. અરે શ્રીજી મહારાજ પોતે તુલસી વિવાહ બહુ કરાવતા, મહારાજ બધું ભેગું કરતા ને એ જમાવટ કરતા હો. હા એમાં પાછા વળી જનોય કોકને આપે ને કોકને આમ ને તેમ ને એવા દાન પૂન કરતા, પછી દેવું થઈ જાય પછી કહેતા હારા કોઈ સમજતા નથી, આ 500 નું દેવું થયું હારા કોક તો સમજો હવે કઈક લાવો પૈસા પૈસા. મજા આવતી હતી. હવે ભલા ભક્તો, મેં જે ઓલી વાત કરી એ તો પદ્મ પુરાણ ની અનુસારે વાત કરી, પણ બ્રહ્મ વૈવર્ત પુરાણ ની વાત તો પછી તમારે સાંભળવી જોઈએ ને, ભાગી જતા નહીં. ગોલોક માંથી રાધાના શાપથી તુલસી પૃથ્વી પર આવ્યા, એક આવી કથા છે. અને ભગવાનને વરવા માટે એણે 1,00,000 વર્ષ તપ કર્યું. આ બ્રહ્મ વૈવર્ત પુરાણને આધારે વાત કરું છું. 1,00,000 વર્ષ તપ કર્યું તુલસીએ. ત્યારે બ્રહ્માજી પ્રસન્ન થયા, વર માગો. ત્યારે કે ભગવાન મારા પતિ થાય. બ્રહ્માજી કે તથાસ્તુ, બીજે જન્મે થશે. પછી શંખચૂડ નામનો એક રાક્ષસ હતો, એની સાથે આ તુલસીના લગ્ન થયા. એમ કહેવાય છે કે આ શંખચૂડ છે ને એવો પેલો શ્રીદામાં પાર્ષદ હતો ને એ જ શંખચૂડ નામે થયો, પણ આ બ્રહ્મ વૈવર્ત પુરાણને આધારે. રાધાના શાપથી રાક્ષસ થયો હતો શંખચૂડ. એ શંખચૂડ અને આ તુલસી એ બેયના લગ્ન થયા. લ્યો એ બેય હવે છે ને આ શંખચૂડ એ બે વાતથી અમર થઈ ગયો શંખચૂડ. એક તો વિષ્ણુનું નામનું કવચ એણે પહેર્યું હતું અને બીજું તુલસીના પાતિવ્રત્યથી મરે જ નહીં માળો. ભગવાને બ્રાહ્મણ વેશે કવચ માગી લીધું અને શંખચૂડ વેશે તુલસીના સતીત્વનો ભંગ કરાયો. હવે આમ કથા મળતી આવી ગઈ પદ્મપુરાણે રે. હવે ખ્યાલ આવતા તુલસીનો મગજ ગયો કે તમે મારું પાતિવ્રત તોડ્યું, જાઓ શાપ દઉં છું તમે પથ્થરના થઈ જાઓ. એટલે ભગવાન ફટાક લઈને પથ્થરના થઈ ગયા. હવે કરવું હું? પછી લક્ષ્મીજી આવ્યા, મેં કીધું એમ બધું મનામણા થયા. પછી તુલસી ભાભી રાજી થયા અને પછી ભગવાનને હતા એવા કર્યા. એમાં પછી પથ્થર ભગવાને નિશાની રાખ્યો અને તુલસીમાંને બહુ પસ્તાવો થયો. પછી માફી માગીને ભગવાને રાજી થઈને વરદાન આપ્યું કે તમારા શરીરમાંથી નદી નીકળશે અને વાળમાંથી વૃક્ષ થશે. તે નદી ગંડકી થઈ. લ્યો અહીં પછી કથા થોડીક ફેરમાં આવી કે તમારા શરીરમાંથી નદી નીકળશે એ ગંડકી નદી નીકળી અને વાળમાંથી કહે છે કે વૃક્ષ ઉગશે અને એ જ વૃક્ષ એટલે આપણા મા તુલસી. અને જેના પથ્થર તમારામાંથી જે નદી નીકળશે ને એના પથ્થર શાલીગ્રામ ભગવાનનું સ્વરૂપ થશે. આ ભગવાનનો આશીર્વાદ. એટલે તુલસીના વાળમાંથી થયેલ વૃક્ષ તુલસી થયા અને શરીરમાંથી થયેલ નદી તે ગંડકી નદી થઈને ભગવાને કહ્યું હતું કે એમાં જે પથ્થર હશે એ હું વિષ્ણુ પોતે હશ. એટલે એ ગંડકી નદીના પથ્થર બધા જ શાલીગ્રામ ભગવાન વિષ્ણુ કહેવાય. કોઈ બીજી નદીનો પકડીને લાવતા નહીં ભલા થઈને, નો હાલે. એમાં બ્રહ્મવૈવર્ત પુરાણનો સાથ નથી ને. શ્રી રામાનુજાચાર્યના મતે ભગવાનના 5 સ્વરૂપ છે. પર, વ્યુહ, વિભવ, અર્ચા, અંતર્યામી. પર એટલે ધામમાં રહેલું, વ્યુહ એટલે કેશવાદી, અને વિભવ એટલે જુદા જુદા ભગવાન ધરતી ઉપર અવતાર લે છે ને, સૃષ્ટિ રચવા લે કે જીવના કલ્યાણ કરવા લે, એ બધા વિભવ કહેવાય. અને અર્ચા એટલે તો મૂર્તિ. અને અંતરિયામી એટલે તમારા મારા બધામાં રહેલા એ આ રીતે પાંચ સ્વરૂપનું વર્ણન રામાનુજાચાર્ય કર્યું છે. તેમાં અર્ચા સ્વરૂપે એટલે મૂર્તિમાં ભગવાન જ્યારે હોય ત્યારે અર્ચકાધીના અવસ્થા ધારણ કરે, અર્થાત તે ત્યારે પૂજકને આધીન અવસ્થા ધારણ કરે છે. ભગવાન જ્યારે મૂર્તિ રૂપે હોય ને ત્યારે પૂજારીને આધીન અવસ્થા ધારણ કરે છે. પૂજારી થાળ ધરત જમે, ન ધરત ન જમે, હાવ પૂજારીને આધીન લુગડા પહેરાવે, હવળા હવળા ન પહેરાવે, હાર ખીટીએ ટીંગાડે એમ કિનાડે, પણ ભગવાન બોલે નહીં. અર્ચકાધીન અવસ્થા આવું મોટાનું માનવું છે. પૂજારી જે રીતે રાખે તેમ રહે. દયાનંદ સરસ્વતીએ શિવલિંગ ઉપર ઉંદર જોયો અને મનમાં વિચાર કર્યો કે જેનમાં ઉંદરડામાં આટા મારી આપણી હું રક્ષા કરે, તે નાસ્તિક થઈ ગયા. બોલો, આ ઉંદરને ભગવાન ભગાડતા કેમ નથી જો ભગવાન હોય તો? પણ ભલા માણા, આ અર્ચા સ્વરૂપમાં ભગવાન અર્ચકાધીન રહેતા હોય છે, તેમાં આસ્તિક ભાવ રાખવો જોઈએ. વાયરમાં ઇલેક્ટ્રિક સિટી પસાર થાય તે સ્થૂળ દ્રષ્ટિએ ન ખ્યાલ આવે, તેમ ભગવાન બધે છે તે ન દેખાય. મોટા પુરુષ દ્વારા પ્રતિષ્ઠિત મૂર્તિમાં ભગવાન રહ્યા જ હોય છે ભાઈ. દ્રવ્ય યથાપ્તે યથા મિલિતોપચાર દ્રવ્ય હિ. હવે જુઓ ભાઈ, મુખ્ય દ્રવ્ય નથી, માટે કીધું જે મળે તેનાથી પૂજા કરી લેવી. બહુ દ્રવ્ય જાજા ભેગા કરવાને એવો બધો દોડાદોડ કરીને આગ્રહ કરીને કૂટલો કૂટવો એવું ના કરવું. ખાસ ભાવ ઉપર ધ્યાન દો. ભાવ હોય તો ભગવાન બધું સ્વીકારી લેશે. ગીતામાં કહ્યું છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્તિ ઉપહૂતમ અસ્નામી પ્રયતાત્મન. અર્થાત જે મને પત્ર પુષ્પ ફળ કે જળ ભક્તિથી આપે છે તે શુદ્ધ ચિત્તવાળાનું ભક્તિપૂર્વક આપેલું હું સ્વીકાર કરું છું. પણ કોનું? શુદ્ધ ચિત્તવાળાનું, ભાવનાવાળાનું, પવિત્ર માણસોનું. ગડબડિયાને લબાડને ભાવ વગેરે ગમે એટલો ઢગલો કરે તોય મેળ ન આવે. હા, વાત આમ છે, મૂર્તિઓને 1650 એટલે કે 16 રીતે પૂજવાનો વિશેષ મહિમા. તમે 1650ની વાત જાણો છો? 16 ઉપચારે કરીને ભગવાનની પૂજા કરવી. 16 ઉપચારના નામ આવડે છે? ક્યાં ગયા ભૂદેવ? ભૂદેવ ને આવડે. જો ભાઈ, પહેલો ઉપચાર આહવન. ભગવાન નથી કહેતા આહવી અમી થાપી અમી પૂજી અમી, એટલે પહેલા તો ભગવાનને બોલાવવા પડે. એટલે ધ્યાન કરવું અને ભગવાનનું આહવન કરવું એ પહેલો ઉપચાર. બીજો ઉપચાર, ભગવાન આવે એટલે આસન આપવું, ઉપચાર 2. ત્રીજો ઉપચાર, ભગવાન આવે એટલે એમના ચરણ ધોવા. ચરણ જોવાનું જે જળ છે ને પાદ્ય કહેવાય, એટલે આહવન આસન પાદ્ય એટલે પગ ધોવાનું જળ. પછી અર્ઘ, અર્ઘ પણ એક પાણી આવે, હા, પણ એ પગ ધોવાનું નહીં, પગ ધોવાનું પાદ્ય કહેવાય. અને અર્ઘ છે ને એ ચડાવવા માટેનું ચંદન પુષ્પયુક્ત જળ હોય, જે પેલું લોટામાં એમ ભગવાનને ચડાવે, સૂર્યનારાયણ અર્ઘ નથી આપતા, ભૂરભુવર સવિતુર કરે એવું, એ વાત છે. હવે આચમન, એ પણ પાણી આવે, ત્રણ પ્રકારના પાણી, પાદ્ય અર્ઘ્ય આચમન. પણ આચમન છે એ થોડુંક આમ લઈને પીવાનું, એનાથી આચમન કરવાનું. હવે સ્નાન, હા, પણ અહીંયા સ્નાન છે ને શુદ્ધોદકમ એવમ પંચામૃતથી કરવાનું. હા, આમાં સ્નાનમાં પાણી આવે, પણ અરે અરે પંચામૃત, દૂધ દહીં ઘી મધને હાકર એને પંચામૃત કહેવાય. અને પંચગવ્ય જાણો છો? દૂધ દહીં ઘી છાણ અને ગૌમૂત્ર આ ભેગું કરો એટલે પંચગવ્ય કહેવાય. પંચગવ્ય અને પંચામૃત નોખું કહેવાય. એ આમાં ગડબડ ગોટાળો મારે થયો એટલે મેં નોખું પડ્યું. પછી હાથમું, વસ્ત્ર દાન કરવું ભગવાનને. આઠમું ઉપવીત દાન કરવું. નવમું ગંધ ચંદનાદિક લેપ કરવો. દસમું ભગવાનને પુષ્પ અર્પણ કરવા. અગિયારમો ઉપચાર, ભગવાનને અગરબત્તી કરીને ધૂપ કરવો. અને 12મો ઉપચાર એટલે ભગવાન આગળ દીવો કરવો. અને 13મો ઉપચાર એટલે નૈવેદ્ય ધરવું, તાંબુલ ફળ વગેરે. 14મો ઉપચાર એટલે રાજો ઉપચાર, ભગવાનને છત્ર ચમર ધરવા. અને 15મો ઉપચાર એટલે ભગવાન નમસ્કાર કરવા. નમસ્કાર કરવા એ પણ એક પૂજાનો ઉપચાર છે, 1600 ઉપચાર માયલો દંડવટ કરવા. અને 16મો ઉપચાર એટલે ભગવાનની પ્રદિક્ષિણા કરવી. આટલું કરીએ એટલે 1600 ઉપચાર પૂજા કરી કહેવાય. આપણે આમ તો 7-8 ઉપચારની જ થઈ જતી છે. બરોબર, આહવન તો કરીએ છીએ, આસન તો પાથરીને બેહાડીએ છીએ, એકા ચરણ ધોવાનું ભૂલી જઈએ છીએ, પાણી, હા, આચમન પાછું કરીએ છીએ, જોઈ લઉં હું કરીએ છીએ. સ્નાન તો મળે માનસી કરીએ, એમાં પાછું આ બધું આવી જાય ને, પંચામત ફંચામત તો માથાકોટ નથી કરતા. પછી વસ્ત્ર ને ઉપવિત ને ગંધ ચંદનાદિક, આ ચંદનાદિક હોય, પુષ્પો હોય, ધૂપ, તો હવે કોક અગરબત્તી કરે, કોક નો કરે, દીપ, કોઈ દીવો કરે, નૈવેદ્ય તાંબુળ, રાજો થાળ તો ધરી છે, પછી સત્ર સામર, તો હવે આજ રાજા સાહેબ વહી ગયા એટલે એ બધું અમુક તો આપણે કાઢી જ નાખ્યું છે, નથી સારું લાગતું અટાણે, એટલે નમસ્કાર કરીએ છીએ, દંડવટ કરીએ છીએ, પ્રદક્ષિણા કરીએ છીએ, એક પગે માં ઊભા માળા ફેરવી છીએ, એક ઉપચાર લઈ લેવો જોઈએ, સમજણ. તો વાલા ભક્તો, શૈલીવા ધાતુજા મૂર્તિ શાલ ગ્રામોરચ એવતે દ્રવ્ય રથાપતે કૃષ્ણસ્ય, આ જે શ્લોક પોણો એમાં જે એક આજ્ઞા હતી કે યથા પ્રાપ્ત દ્રવ્યથી શૈલી અથવા ધાતુજા મૂર્તિની પૂજા કરવી, એ આજ્ઞાની આપણે વ્યાખ્યા કરી નાખી. સાંભળ્યો, પાષાણની અથવા શાલિગ્રામની પ્રતિમાની પૂજા પોતાની સામર્થ્ય પ્રમાણે પ્રાપ્ત થયેલ દ્રવ્યથી કરવી, આ પ્રથમ આજ્ઞા પ્રમાણે આવી રીતે આપણે સમજ્યા. હવે બીજી આજ્ઞા જોઈ લઈએ. શ્રી કૃષ્ણ ભગવાનના અષ્ટાક્ષર મંત્રનો જપ કરવો, આ બીજી આજ્ઞા છે. જપ્યોથાષ્ટાક્ષરો મનુ, જપે મંત્ર શ્રી કૃષ્ણ કો અષ્ટાક્ષર કરી પ્યાર, આત્મનિવેદી ભક્ત કો પ્રભુપદ પ્રેમ અપાર. સાંભળો, લ્યો, જપ્ય એટલે જપ કરવો, ભગવાનના નામ જપનો ખૂબ મહિમા છે, ખૂબ મહિમા. જેટલા ભગવાનના નામ લેવાય એટલે લેવા. અરે વિષ્ણોત્તર ધર્મમાં એક શ્લોક આવે છે,
ઋગ્વેદોથ યજુર્વેદઃ શામ વેદો યથાર્વણઃ, ઋગ્વેદોથ યજુર્વેદઃ શામ વેદો યથાર્વણઃ, અધિતાસ્તેન યેનોક્તમ, અધિતાસ્તેન યેનોક્તમ, હરિરિત્યક્ષરદ્વયમ, હરિરિત્યક્ષરદ્વયમ.
જો ભક્તો, આમાં એવું કીધું કે જેણે હરિ એવા બે અક્ષરનું ઉચ્ચારણ કર્યું, હરિ, તેણે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વ વેદ ભણી લીધા છે. હરિ, એક વાર બોલી જાઓ, ચારે વેદ ભણી ગયા કેવો, હરિ પતી ગયું, ચારે વેદ ભણી ગયા તમે, માનો તો દાંત કાઢો તો કાંઈ નહીં, ટકોય પૂન નહીં, માની લ્યો કે ભણી ગયો, ભણી ગયા. શાસ્ત્ર ખોટું ન કે, અમુક તો સીધો મહિમાનો મફત્યો લાભ હોય, પણ મફત્યો લાભ કોઈ લઈ શકતું નથી. કેમ છે, મફત્યાનો મહિમા નહીં, મહિમા નહીં અને કાંઈ ફળ થાય નહીં, વાત આમ છે. ચાલો,
ન ગંગા ન ગયા ન સેતુ, ન કાશી ન ચ પુષ્કર, જિહ્વાગ્રે વર્તતે યસ્ય હરિરિત્યક્ષરદ્વયમ્, જિહ્વાગ્રે વર્તતે યસ્ય હરિરિત્યક્ષરદ્વયમ્.
સાંભળો, જેણે હરિ એવા બે અક્ષરનું ઉચ્ચારણ જીભથી કર્યું, તેણે ઋગ્વેદ, યથુર્વેદ, સામવેદ અને અર્થવેદ ભણી લીધા છે, તેમજ જેની જીભે હરિ એવા બે અક્ષરનું રટણ થાય છે, તેને ગંગા, ગયા, સેતુબંધ રામેશ્વર, કાશી કે પુષ્કર કોઈ તીર્થયાત્રાની જરૂર નથી. ટાંગા ન તોડવા હોય, સમય ન બગાડવો હોય, ટ્રાવેલિંગનો ઠાકોડો ન માથે ચડાવવો હોય, માંદા ન પડવું હોય હડિયું કાઢીને, તો એકવાર હરિ એમ બોલી જાઉં, પતી ગયું, હવે ક્યાંય જવાની જરૂર નથી. હવે જો તમે જાઓ તો માત્ર રખડવાની આશા એ ગયા એમ ગણાય, ફળ તો મળી ગયું ને, હવે હું ડાયટું છે ને, હવે જાઓ તો યાત્રા કરવા નથી જતા, કાંઈક બીજું છે. કેમ છે, ફળ તો પતી ગયું નહીં, ન પત્યો તો હજી બોલો હરિ, એટલે પતી ગયો. હવે કોઈ જી જિંદગીમાં યાત્રા કોઈ કરવાની જરૂર નહીં. અને જો હવે કરી તો એનો અર્થ બીજો થાય. બધા મને હસે છે, બોલો.
ગોકોટી દાનમ ગહણે તુ કાશી, મકર પ્રયાગ યતિ કલ્પવાસી, યજ્ઞાયુતમ મેરુ સુવર્ણ દાનમ, ગોવિંદ નામના ન સમાન મે તત્
સાંભળો, ગ્રહણ સમયમાં કાશીમાં વાસ કરે, ગંગા કાંઠે. મકર સંક્રાંતિ એ પ્રયાગમાં કલ્પ સુધી નિવાસ કરે, સાંભળજો. અને 10,000 યજ્ઞ કરે અને કરોડો ગાયનું દાન કરે કે મેરુ જેટલા હોનાનું દાન કરે, પરંતુ આ બધું ભગવાનના નામ સ્મરણ સમાન નથી, નથી, નથી. આ બધા કરતા ભગવાનનું નામ સ્મરણ મહાન છે. હરિ 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 હરિ, ગોવિંદ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ કૃષ્ણ, રામ 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 રામ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, ગોપાલ ગોપાલ, જો ભી કહો ચલેગા. નામ લ્યો, જીભ હાવ નવરી પડી રે, લાંબા ગાડલાની જેમ માલકોર, એના કરતા ભજન કરે શું ખોટું છે ને. ઘણા માણસે અખંડ સ્મરણની ટેવ પાડીશ, ઘણા ભાઈઓ બહેનો તમે એને જોવો ને તો એનું સ્મરણ ચાલુ હોય. કેટલા એ મહાન હશે બોલો. આ શ્લોકો જપનો મહિમા બતાવે છે એટલું નહીં, જે કોઈ અખંડ જપ કરે છે એનો મહિમા બતાવે છે. પેલા વલ્લભીપુરમાં દરબાર અખંડ જપ કરે, ખબર છે? અમે ઓલા ગામ ગયા ત્યાં એક બાબા હતા, ભૂલી ગયો, પછી અખંડ જપ કરે. વળી ભાગવતજીના બે શ્લોક સંભળાવું. આ શ્લોક વચનામૃતમાં પણ સ્વામિનારાયણ ભગવાને બોલીને ટાંકેલ છે, એટલે આ શ્લોકની તો ગરિમા કંઈક અનોખી છે. યન્નામધેય શ્રવણાનુકીર્તનાત્ યત પ્રહવણાદ યસ્મરણાદપિ ક્વચિત સ્વાદોપિ સદ્ય સવનાય કલ્પતે કથમ પુનસ્તે ભગવન્નુ દર્શનાત્. અર્થાત હે ભગવાન, કદાચિત સ્વપચ પણ, સ્વપચ યાને કે ચાંડાળ, ચાંડાળ પણ જો તમારા નામનું શ્રવણ કરે, કીર્તન કરે, તમને પ્રણામ કરે, તમારું સ્મરણ કરે, પેલો ચાંડાળ, તો તે ચાંડાળ હોવા છતાંય યજ્ઞ કરવાને યોગ્ય યાજ્ઞિક પુરુષ જેવો થઈ જાય છે. યાજ્ઞિક પુરુષ જેવો, બોલો. એટલામાં તો તમારા પ્રત્યક્ષ દર્શનથી માણસ કૃતાર્થ થાય, એમાં હું કહેવાનું, થાય જ. આ છે ભગવાનના નામનો, કીર્તનનો, નમસ્કારનો, સ્મરણનો મહિમા. અહો બત સ્વપચતો ગરિયાન યજ્જિવાગ્રે વર્તદે નામ તુભ્યમ તે પુષ તપસ્તે જુહુ સસ્નુરાર્યા બ્રહ્માનુ ચુર નામ ગૃણંતિ એતે. અર્થાત અહો અહો અહો, જે સ્વપચની જીભ પર તમારા નામની રટણા છે, રટણા, તેવો શ્રેષ્ઠ છે, તેમણે જ તપ કર્યું. હા હા, ઈ ચંડાળે જ તપ કર્યું. અરે એમણે જ હોમ કર્યો જગન માત્ર, તેમણે જ બધા તીર્થમાં સ્નાન કર્યું. અરે તેવો જ સદાચાર વાળા છે ઈવડ્યા, ઈ જ તેમણે જ વેદનો અભ્યાસ કર્યો છે. આ વાત ભાગવતજીમાં લખી છે. શ્લોક સાથે મેં ગુજરાતી તમને વાંચી સાંભળે. કમાલ છે ભગવાનના મહિમાની. આટલો મહિમા જો મને તમને થઈ જાય તો એક પળ પણ સ્મરણ નો ચૂકીએ ચૂકીએ. પણ સાંભળ્યું, વાંચ્યું, પણ માય ઉતરવા નહીં. અંદર ઉતરવું કઠણ છે. અરે સ્કંદ પુરાણમાં માતા દેવહૂતિ બોલે છે, યસ્ય સ્મૃત્યાચ મનોક્ત્યા તપો યજ્ઞ ક્રિયાદિષુ ન્યૂનમ સંપૂર્ણતામ યાતિ સદ્યો વંદે તમોચ્યુતમ તમચ્યુતમ. જે ભગવાનની સ્મૃતિથી અને કેવળ નામોચ્ચારણથી તપ યજ્ઞ વગેરે ક્રિયામાં જે કાંઈ ન્યૂનતા રહી ગઈ હોય તો પણ તે સંપૂર્ણતાને પામી જાય છે. એવા અચ્યુત ભગવાનને હું વંદન કરું છું, જેનું નામ લ્યો ત્યાં બધું પરિપૂર્ણ થઈ જાય. બોલો, કમાલ છે ને. જપો જપો સ્વામિનારાયણ સ્વામિનારાયણ, જપ જપ્યું હાંક્યા જ કરો, માળા ચલાવ્યા જ કરો, બંધ થાય નહીં સ્મરણ. અને આપણે સાધુ સંતો જપ કરવા તો સાધુ થયા, કે લપ કરવા થયા, કે ગપ મારવા થયા? હા, આપણે તો બધાને સ્મરણ થયા જ કરવું પડે. બહુ ભક્તોને સ્મરણ કરતા મેં જોયા છે. ધન્યવાદ એને. સ્મરણ કરો.
પિંગળ પુરાણ શીખો ગાતા વાતા શીખો સુર મેં એક હરિ નામ બોલવા નો શીખ્યો તો સર્વે ગયું ધૂર મેં અરે પિંગળ શીખો પિંગળ પુરાણ શીખો ગાતા વાતા શીખો સુર મેં એક હરિ નામ બોલવા નો શીખ્યો તો સર્વે ગયું ધૂર મેં અષ્ટાક્ષર મંત્ર જપવાનું કહ્યું છે તમે અષ્ટાક્ષર મંત્ર જાણો છો શ્રી કૃષ્ણ શરણમ મમ ઓમ નમો નારાયણાય ઓમ નમો વાસુદેવાય શ્રી કૃષ્ણ તમ ગતિર્મમ બ્રહ્માહમ કૃષ્ણ દાસોસ્મિ હું પાંચ અષ્ટાક્ષર મંત્ર બોલ્યો આ બધા અષ્ટાક્ષર મંત્ર છે જેમાં આઠ અક્ષર હોય એ અષ્ટાક્ષર મંત્ર કહેવાય પણ વાલા ભક્તો જુદા જુદા સંપ્રદાયમાં આમાંથી જુદા જુદા મંત્ર પ્રચલિત છે ત્યાં ત્યાં તેનો મહિમા છે સત્સંગ જીવન પ્રકરણ એકના અધ્યાય હોળમાં છેલ્લા બે મંત્રો ટાંક્યા છે એ છે શ્રી કૃષ્ણ ત્વમ ગતિર્મમ આ શરણ મંત્ર છે સર્વ હરિભક્તોને લેવાનો સામાન્ય મંત્ર આ કહેવાય છે બીજો મહામંત્ર છે બ્રહ્માહમ કૃષ્ણ દાસોસ્મિ આ મહાદીક્ષાના અધિકારીને લેવાનો હોય છે બધા સાધુ સંતોનો સ્વામિનારાયણ મંત્ર શ્રીજી મહારાજે પોતે જ આપ્યો છે છતાં અહીં અષ્ટાક્ષર મંત્ર જપવાની વાત કેમ કરી કેમ ષડાક્ષરાની વાત ન કરી એવો કોઈ કે સવાલ કે નહીં છે સ્વામિનારાયણ ભગવાન જાતે પોતે ષડાક્ષર મંત્ર આપણને જપવા આલી ગયા છે મહિમા કહી ગયા છે છતાં શિક્ષાપત્રીમાં અષ્ટાક્ષરની વાત કેમ લખાણી એના ઉત્તરમાં જેવું આવડે એવું સમાધાન અહીંયા કરવામાં આવ્યું છે અહીંથી પ્રસ્તુત થશે હમણાં પરંતુ તમને સારું લાગે તો લેવું ન સારું લાગે તો કાંઈ નહીં તમે તમારી મેળે સમાધાન કરી લો તોય અમને કાંઈ વાંધો નથી બરોબર જો ભાઈ એનું સમાધાન ષડાક્ષરો કેમ ન લખ્યો ને અષ્ટાક્ષરો કેમ લખ્યો તો શિક્ષાપત્રી સમજવા સાંપ્રદાયિક ગ્રંથોનો આધાર લેવાનું મહારાજે શિક્ષાપત્રીમાં જ કહ્યું છે કે આ તમે ટૂંકમાં લખ્યું છે આનો વિસ્તાર કે રહસ્ય કે પ્રશ્ન ઉઠે તો અમારા સંપ્રદાયના શાસ્ત્રોમાં જાણી લેવું સાંપ્રદાયિક ગ્રંથેભ્યો જ્ઞેય એશામ તો વિસ્તર બરાબર છે 203માં શ્લોકમાં હરિલીલામૃત કળશ 5માં વિશ્રામ 3માં સ્વામિનારાયણ નામનો મહિમા મહારાજે પોતે જાતે જ કહ્યો છે ગામ ફણેણીમાં રામાનંદ સ્વામીના ધામગમન બાદ પેલા શીતળદાસ સાધુ આવેલા એમને ભગવાને સમાધિ કરાવેલી સ્વામિનારાયણ નામ રટણથી જ એમને સમાધિ થયેલી તેથી સૌને આશ્ચર્ય થાય છે એ વાત સ્વાભાવિક છે અને એ જ વખતે મહારાજ આ નામનો મહિમા કહે છે અદભુત જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે છે નામ મારા શ્રુતિ માં અનેક સર્વોપરી આજ ગણાય એક ષડાક્ષરી મંત્ર મહાસમર્થ તેથી થશે સિદ્ધ સમસ્ત અર્થ સુખી કરે સંકટ સર્વ કાપે અંતે વળી અક્ષરધામ આપે છે સ્વામિનારાયણ નામ આવું આ સ્વામિનારાયણ ભગવાને મહિમા કહ્યો વળી કોઈ એક ગ્રંથમાં બે ચાર શ્લોકો બહુ સારા છે કોઈ લેખકે બ્રહ્મસંહિતામાં આવું લખ્યું છે એમ કીધું પણ બ્રહ્મસંહિતા ક્યાં છે કોઈને જડતી નથી એક અઠવાડિયે તમે ગોતતી છે આ જેને લખ્યું છે એના શિષ્યને પૂછ્યું તો એ કે અમને ખબર નથી પણ શ્લોકો ઠીક છે એટલે હું તમને એનો મહિમા કહું છું નામ નામ મુખ્યતમ નામ સ્વામિનારાયણ એતિ મે મદાશિતાનામ સર્વેશામ શાંત્યાનંદ પ્રદમ સદા આ શ્લોકમાં ભગવાન બોલે છે કે સર્વે નામોમાં મારું સ્વામિનારાયણ નામ મુખ્ય છે મેન રાજા તરીકે અને મારા આશ્રિતોને માટે શાંતિ અને આનંદ દેનારું છે બોલો લ્યો સ્વામિનારાયણ નામ મુખ્યમ જ્ઞેયમ મદાશ્રિતે મારા આશ્રિતો એ સ્વામિનારાયણ નામને મુખ્ય જાણવું પ્રાયચિત્તમેષાણામ પાપાનામ મોચક પરમમ આ નામ છે ભાઈ તમામ પ્રાયચિત કરનારું તમામ પાપથી છોડાવનારું છું પુણ્ય નામનામ સહસ્ત્રાણામ દશાવૃત્યા તું યત્ફલમ સ્વામિનારાયણ ઇત્યેક નામના તત્ફલ માપનું યાદ એ ભાઈ પુણ્યને આપનારા પવિત્ર એવા નામો હજારો લ્યો સમજાણું
અને સ્વામિનારાયણ નામ ખાલી 10 વાર લ્યો, અથવા તો પુણ્ય એવા પવિત્ર 1000 નામનો 10 વાર તમે પાઠ કરી જાઓ, અને સ્વામિનારાયણ ઇતિ એક નામના, સ્વામિનારાયણ એવું 1 જ વાર બોલો, તો તત્ફલમ આપનું યાદ. બોલા જે 1000 નામનું 10 વાર આવર્તન કરી ગયેલા ને મળે ને, એ જો 1 જ વાર સ્વામિનારાયણ બોલવાય ફળ મળે. બોલો, આવો લોભ લાગી જાય ને તો આપણે ઘડી કઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા બંધ થાય. આપણે આખો દીમાં થોડીક વાર જ બોલી છે, એટલે કે આપણને કાંઈ બહુ આવો મહિમા છે નહીં, કહો આટલું બધું ફળ થાય. સાંભળી ભલે કે એ ભલે, પણ જો આ લાગી ગઈ હોય કે ભાઈ ભાઈ બીજા 1000 નામોને 10 વાર જપો ને સ્વામિનારાયણ નામ 1 વાર જપો, ત્યાં હરખું ફળ બેડો પાર. વાલા ભક્તો, હરિલા મતના 9મા કળશના 11મા વિશ્રામમાં એક વાત આવે છે કે માલકમ સાહેબને મળીને મહારાજ રાજકોટથી જ્યારે પાછા વળ્યા ને ત્યારે ખોખરા ગામમાં ગયેલા, અત્યારે એ ગામ ભૂપગઢ કહેવાય છે, ત્યાં એક વસ્તો ભગત હતો. એ વસ્તા ભગતે મહારાજને ફરિયાદ કરી, મહારાજ અમારા ગામમાં કોઈ બ્રાહ્મણ નથી, અમારે શુભ કામ કઈ રીતે આદરવું? સારા કામ કરવા હોય તો બ્રાહ્મણ હોય તો એની પાસે જોશ જોડાવી મુહૂર્ત કાઢી દે અને એમાં અમે કામનો આરંભ કરીએ, પણ હવે ગામ અમારું એવું, આમાં કોઈ બ્રાહ્મણ નથી ને, તો અમારે શુભ કાર્યો કેવી રીતે કરવા? ત્યારે શ્રીજી મહારાજ કે, લય સ્વામી નારાયણ નામ સદા આદરવું શુભ કામો. પણ આ તો જ્યાં બ્રાહ્મણો ન હોય ત્યાં, બ્રાહ્મણ હોય ત્યાં તો એને બ્રાહ્મણ પાસે જવું, મુહૂર્ત કઢાવવું અને પછી કામ કરવું. વટણાવર્તમાં પણ તેનો મહિમા કયો છે સ્વામિનારાયણ નામનો? શું કે ગમે તેવો પાપી હોય, પ્રથમનું 56મું, ગમે એવો પાપી હોય ને અંત સમયે જો તેને સ્વામિનારાયણ નામનું ઉચ્ચારણ થાય તો તે સર્વ પાપ થકી છૂટીને બ્રહ્મહોલને વિશે નિવાસ કરે. મહિમાવાળાને આ છે લાભ, લ્યો કેટલો મોટો મહિમા. અરે લોયાના 6ઠા વટણાવટમાં પણ એમ કીધું કે જ્યારે એવા ભૂંડાઘાટ થવા માંડે સમજ્યા, ત્યારે ધ્યાનને પડ્યું મૂકીને જીભે કરીને ઉચ્ચ સ્વરે લીલજ થઈને તાળી વગાડીને સ્વામિનારાયણ 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 બોલું. એ કેમ ભજન કરવું, ભૂંડા ઘાટના ભૂકા બોલી જશે. આ છે સ્વામિનારાયણ નામનો મહિમા. વળી ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, સ્વામિનારાયણ નામના મંત્ર જેવો બીજો કોઈ મંત્ર આજ બળ્યો નથી. એ મંત્ર કાળા નાગનું ઝેર ન ચડે, એ મંત્ર વિષય ઉડી જાય, બ્રહ્મરૂપ થવા, એને કાળકર્મ માયાનું બંધન છૂટી જાય છે, એવો બહુ બળ્યો એ મંત્ર છે. માટે નિરંતર ભજન કરવું. ભજન થાય તો કામનું, નહીંતર આ કાને સાંભળ્યું ઓલે કાને ગયું. હરિચરિતામન સાગરના 4થા પૂર્વમાં એક સરસ વાત આવે છે કે અમદાવાદમાં હુતાશ્રીના સમયો કરવા શ્રીહરી આવ્યા. તે દિવસે સંધ્યા આરતી બાદ શ્રીહરી ધૂન બોલ્યા હતા અમદાવાદ હુતાશ્રીના સમયમાં. તે ધૂનનો શબ્દ એવો ગંભીર નીકળ્યો હતો, તે એ શબ્દ હતો, પર્વત વૃક્ષ વન સરોવર નદીઓ બધે વ્યાપી ગયો અને તેનાથી તે સર્વે મંત્ર બોલતા હોય એવું લાગ્યું. સરોવરે મંત્ર બોલે, નદીઓએ બોલે, પર્વતે બોલે, વૃક્ષે બોલે, આખું વન સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતું હોય ને એવું લાગ્યું. તથા સ્વામિનારાયણ મંત્રથી આખું આકાશ ભરાઈ ગયું. ઓહો, બડે બડે દેવ કહાવત જેતા સો સુની આશ્ચર્ય પાવત. મોટા મોટા જે બધા દેવતા કહેવાય ને, આ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સાંભળીને આશ્ચર્ય પામી ગયા. હો સુનત શબ્દ તે હોવત ધ્યાન, અને શબ્દ સાંભળ્યું માળાને ધ્યાન લાગ્યું અને ધ્યાનમાં એ બધા દેવતાઓના પ્રાણ ખેંચાઈ ગયા. આ ચમત્કાર થયો તો સ્વામિનારાયણ નામનો ઉતાશનીના સમયમાં અમદાવાદમાં. આ સાગરમાં લખ્યું, જમપુરી મેં રહે જીવહી જેહી, નરક મેં દુઃખ અતિ પાવત તેહી, સ્વામિનારાયણ મંત્ર સુની કે પાપ માત્ર સબ ગયે બરી કે. બોલે આ જમપુરીમાં પડ્યા હતા, નરકનું દુઃખ ભોગવતા હતા, ન્યા સ્વામિનારાયણ મંત્ર પૂગ્યો અને એના કાનમાં પડ્યો હતા, નારકીના બધાના પાપ બળીને ખાક થઈ ગયા. ધર્મરાજ તબ બોલત ભયું, એસે અવતાર ને કહું ભયું, કમાલ કમાલ કે આ બધાના પાપ બળી ગયા, આપણે જેને નરકમાં નાખ્યા હતા એ બધા દેવ થઈને હેડ્યા વિમાનમાં બેન. અરે ભાઈ શું છે આ, અરે પૃથ્વી ઉપર સર્વાવતારી પુરુષોત્તમ પધાર્યા ને એને પોતાનું નામ સ્વામિનારાયણ જાહેર કર્યું છે, ન્યા ધૂન બોલાણી એનો શબ્દ અહીં આવ્યો અને નરકમાં પડેલા ને કાને પડ્યો એમાં બધા દેવ થઈ ગયા નારકી મટીન. ત્યારે ધર્મરાજા બોલ્યા, આવો અવતાર પહેલવેલો થયો ધરતી ઉપર. હે કહેશે અવતાર ન કહું, હે કોઈ આવો અવતાર નથી. પાપી કે પાપ ભયે સબ નાશા, દેવતાનું પાયે સો ઉજાસ. આહા, આ નારકી લોકો નરકના કુંડમાં પડેલા એ બધા પાપીના બધા પાપનાશ થઈ ગયા, ની બધાય દેવતનું પાયે એકદમ રૂપાળું દેવનું શરીર પામ્યા. તે પછી તે પાપી જીવો વિમાનમાં બેસીને દેવલોકમાં જતા હતા, ગયા દેવલોકમાં. એમને જોઈને યમરાજા કહે, દેવ ભય તુમહી જોવું, તમારે નહીં એ સુકૃત જોવું. હે તમે બધા જે અહીં દેવ થઈને આવ્યા એમાં તમારું કાંઈ પુણ્ય નથી, તમે કાંઈ સાધન કર્યું નથી. હા તમે બધા અવેડા ડાટા કાઢી તો એ છો, તમે કોઈ અવેડો ભેરો નહીં ઢોર માટે હાલી નીકળ્યા છો. આ તો સ્વામિનારાયણ મહામંત્ર એનો પ્રતાપ તમને મળ્યો, એને લઈને તમે અહીં આવ્યા દેવ થયા. હા તમે આરો ઢોર સારવા જતા તારે ભેંસ ઉપર બેસી રહેતા, કોઈ દી હેઠે હાલ્યા નથી. આ સ્વર્ગમાં આવ્યા એ તો સ્વામિનારાયણ મંત્ર તમારા કાને પડ્યો, એનું પુણ્ય થયું એટલે સાંભળ્યું તો આખો દી ટીવી સામે બેઠા હોય એ પૂગ્યા દેવ થઈને. બોલો એટલે હારું જોતા હોય એટલે, બીજું કઈ. તમારે પાપ કો વાર ન પારા, સ્વામિનારાયણ કી નું ઉદ્ધારા. એટલે તમારા પાપ નો તો પાર નતો પણ સ્વામિનારાયણ તમારો ઉદ્ધાર કર્યો. તાકો પ્રતાપ ભૂલોગે જબ હિ મમ દૂત લેને આવી તભી. આ ધર્મરાજા નો મગજ ગયો, કારણ આ બધા ક્યાં આવ્યા, એ કે ખબરદાર હવે આવ્યા ભલે આવ્યા, સ્વામિનારાયણના નામને સાંભળીને એના પ્રતાપે આવ્યા એટલે કાંઈ બોલાય નહીં, નકર તમને એક એકને ધોલાવી નાખવા જોઈએ, કારણ કે તમારા ધંધા બધા હું જાણું. પણ હવે સાંભળો, જો હવે સ્વામિનારાયણના નામનો પ્રતાપ ભૂલ્યા તો મમ દૂત લેને આવી તભી, તરત મારા દૂતો તમને લેવા આવશે. હા સ્વર્ગમાંથી પકડીને મારી ઠમઠોરીને પાછા નરકમાં ઘાલી દે. સાંભળ્યો એહી નીચે તુમ રખિયો, ભૂલના નહીં કો વાર. આ પાકું રાખજો, જો ભૂલ્યા જ ખબરદાર. ભૂલો કે જો તુમ જબહી મમ દૂત હે તૈયાર, કે જો ભૂલ્યા તો મારા દૂત તૈયાર છે, ધોકા લઈને ટીપી નાખશે. કે છે કર જોરી જુગ ધર્મ કુ કહત ભાઈ, તો એલા બધા દેવો છે ને નારકી જે થઈ ગયા ને દેવો, એ બધા હાથ જોડીને ધર્મરાજને કહેવા માંડ્યા, સ્વામિનારાયણ નામ હિ અમારે જીવન ભાઈ, એવું કે હવે તો સ્વામિનારાયણ નામ અમારું જીવન થઈ ગયું. એટલે એક એક વેલ જીવન થઈ ગયું એમ, હવે નામ ભૂલી, કારણ કે નામ ભૂલી તમારા માણસો ધોકા લઈને આવે ને પાછા નરકમાં નાખે. અમને આપણને જ કોઈ નાખતું નથી એટલે ભૂલી જાય છે. બાકી જો હમણાં આવો કાયદો થાય ને, ઘડી કંઈ નામ મોઢામાં બંધ થયું તો મશીન ગનની ગોળીઓ ઠરડ તો બંધ થાય નામ, તો ઈરાક વાળી થાય તો એક જ કાયદો કાઢ્યો હોય કે સ્વામિનારાયણ નામ બોલતો બંધ થાય ને, વિંધી જ નાખવાનો સાણીની જેમ, તો કેમ થાય મારે તમારે. હે તો આમ જોયા કરવી, કોઈ જાય જોઈ જતું નથી ને, બંધ થઈ ગયો. જેવો કોક માણા દેખાય સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, કેમ કે આલો મશીન ગન વાળો હોય તો હોરી કાઢે ગોળ્યું, અને હમણાં એમ બોલવું જોઈએ, નહીતર આવા દે ધડધડ કરતો. આજકાલ શું પાવરફુલ મશીન ગન નીકળ્યા છે. પેલો ભાઈ કે તો એક સેકન્ડમાં 48 ગોળીઓ નીકળે, 100 ગાડી નાખે ને. પણ ભાઈ આપણે સ્વામિનારાયણ સ્વામિનારાયણ તો બોલવું જોઈએ, આટલો બધો મહિમા આવ્યો. પેલા દેવોએ કીધું ગમે તો કોઈ દી નહીં ભૂલીએ. વળી આધારાયણ સ્વામીએ કહ્યું ગ્રંથમાં, શ્રીહરિએ ગઢપુરમાં સંઘોત્સવ જયારે કર્યો હતો ને, ત્યારે ત્યાં સંતો વાજિંદ્ર વગાડીને હોળીના પદ ગાતા હતા. તેના શબ્દો સાંભળી તમામ દેવો તત્કાળ સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા આવ્યા. શ્રીહરિ અને સંતોનો રંગોત્સવ નિહાળીને બહુ બધા આશ્ચર્ય ચકિત થઈ ગયા, અને તમામ દેવો પણ શ્રીહરિનો યશ માંડ્યા ગાવા, કે સ્વામિનારાયણ ગાવત સબહુ દેવ વાજિંત્ર બજાય, કે તબહુ 14 લોકરું ધામ હિ જતા સ્વામિનારાયણ ઉચરત તેતા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ બધા દેવો માંડ્યા ગાવા વાજિંત્ર વગાડી વગાડીને. અરે 14 લોકના બધા ધામ, 14 લોક સ્વામિનારાયણ સ્વામિનારાયણ માંડ્યા બોલવા, સ્વામી નામનો કળિયુગમાં અતિ મહિમા થયો. ભાઈ અવતાર માત્ર કહાવત જેવું, આપ આપ કે ધામ મેં. અરે જે જે અવતારો પોતપોતાના ધામમાં રહ્યા છે એ બધા એના ભગત સાચે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ વૈકુંઠમાંય ધૂન સ્વામિનારાયણની, ગોલોકમાંય ધૂન સ્વામિનારાયણ સ્વામિનારાયણ. માંડ્યું થાવા આ બધું સમાધિવાળાએ જોયું. થાવર જાતિ કહાવત જેતી સ્વામિનારાયણ ઉતરત તેતી, થાવર જાતિ એ બધા સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલવા માંડ્યા. નવાઈ જેવી વાત છે. થાંભલા બોલે દિવાલું બોલે, પશુ પક્ષી યહ નામ રટે જબહી, અંતર સુખ અતિ વર્તે તબહી, એસો નામ કો ભય પ્રતાપ. આવો નામનો પ્રતાપ શ્રી હરિ મુખ જપત ભય આપા. ખુદ સ્વામિનારાયણ ભગવાન પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ પોતે જપતા. બોલો આ મંત્રની બહુ મોટી ગરિમા. और हरि के जितने नामा उतरत भये श्री सुंदर श्यामा ने भगवान श्री हरि और अवतारों ना हरि ना नामो पन लेता स्वामीनायण नाम में आए नाम अनंत लीन होत जाए पची तो स्वामीनायण नाम मा आवीन ये बद्दा नाम लीन थी गया। सुंदर श्याम श्री हरि पोतेज कयू के भगवान ना बीजा जे अनंत नामो छे ते बद्दा स्वामीनायण नाम मा लीन थी गया होय एम देखाय छे। लो बधा अवतारों स्वामीनायण मूर्ति में लीन थी गया और बधा ज महामंत्रों स्वामीनायण नाम में लीन थी गया। श्री हरि सुखमनि पास एक पत्र लखायो तो तेमा स्वामीनायण मंत्रों नो महिमा लखायो बहु महाराज तमने कहो स्वामीनायण रहे नामा सब पर मंत्र य सुखधाम पत्र में लखायो के स्वामीनायण जे नाम छे आज बधा थी ऊपर नो श्रेष्ठ सुखधाम मंत्र कली में नारायण नाम ताको सब पर महिमा कह वाको कलियुग में स्वामीनायण नाम नो सौथी वधारे महिमा छे भाई। उठ तो बैस तो चलत जो तामे खावत पीवत सोवत ही या में जो जो क्रिया करत रहाई कबहू देह परवश हो जाए पर स्वामीनायण भूलू नहीं अखंड स्वामीनायण स्वामीनायण करव उठ तो बैठ तो चलत समझाए खावत पीवत हाँ गमे ते क्रिया में स्वामीनायण भूलाव न जाए स्वामीनायण नाम तिनके जिह्वाये उचार रखत इनके सब जन श्रवण सुनत है जैसे श्वास उश्वास उचरत ही तैसे लो एवो महिमा थियो કે બધા જીવ ઉપર સ્વામિનારાયણ નામ જ રાખતા સાંભળતા બોલતા શ્વાસ એવું શ્વાસ હો ભાઈ શ્વાસ લેતા સ્વામિનારાયણ શ્વાસ છોડતા સ્વામિનારાયણ તાલી કે નિયમ એક સંધ્યા કાલા તાળી પાડીને સ્વામિનારાયણ કરવાનો નિયમ માત્ર સંધ્યા કાળે હતો તાબીન કર્મે રટના માલા એ વગરના સમયમાં હાથમાં માળા રાખીને સ્વામિનારાયણ કરવું તાળી પાડે જરૂર નહીં ધૂન બોલવી નહીં સુતે સુતે નામ જો ઉચરતે મિથ્યા સંકલ્પ કે ત્યાગી કરતે હુતા હુતા નામ લે મિથ્યા સંકલ્પ ન થાય મીઠી ઊંઘ આવી જાય ભૂંડું સપનું ન આવે મોટા ફાયદા સ્વામિનારાયણ નામ કે જે હા જે તે કરી આગ્રહ જો તે હા તાકું નામ કે નામી જે પ્રત્યક્ષ ઈશ્વર હે સ્વામી જે કોઈ સ્વામિનારાયણ નામને બહુ આગ્રહ કરીથી ને ઝાઝા ઝાઝા જો જપશે ને તો એ નામના નામી પ્રત્યક્ષ ઈશ્વર ભગવાન સ્વામિનારાયણ એને દર્શન દેહે આવું પત્ર અમે લખ્યું સ્વામિનારાયણ નામ કે આગ્રહ નામી જોત રખત ભક્તજન તિનકુ સુખ મિલત અદભુત નામીએ સહિત નામ જે આગ્રહપૂર્વક જાજા જાજા લેશે એમને સત્ય દેહ અદભુત અલૌકિક અક્ષત નામનું સુખ મળશે એટલે કે મહારાજના દર્શન થશે નારાયણ કે નામ જો નામી જૂત જો લેત જેસો લેવત હિ નામ હિ તેસો ફલ તે હિ લેત બોલો લ્યો નારાયણનું નામીએ સહિત નામ જે લે જેવું લે જેવા આદરયુક્ત લે એવું એને ફળ તત્કાળ અમે દઈશું કે નામી બિન જો નામ ફલવિન હિ પુષ્પ જીમી નારી રહે રૂપ ધામ પુત્ર વિન વાંજની કહ જગ અરે ભાઈ નામીની સ્મૃતિ વિનાનું પોપટિયું નામ જે જપ્યા કરે છે એ તો કેવા તો કે ફળ વિનાના પુષ્પ જેવા નહીં સુગંધનો એને ફળ લાગે આ ખોટા ફૂલ અને જેમ બહુ રૂપાળી નારી હોય રૂપનું ધામ પણ પુત્ર ન હોય તો વાંજણી કહેવાય એમ બહુ હારા રાગે રૂપાળા રાગમાં સંગીત સાથે સ્વામિનારાયણનું નામ ગાય પણ જો માલકો સ્મૃતિ ન હોય તો રૂપાળી નારી વાંજણી એમ રૂપાળી ધૂન વાંજણી કાંઈ ફળ મળે નહીં વાજાનું તે ગાયાનું તે માટે નામીય સહિત નામ લેવું એટલે કે ભગવાનની સ્મૃતિ રાખીને જપ કરવો નામ નામી જૂત જે હ પુષ્પ રહે જીમી ફલ જૂતા પુત્ર જૂત નારી જે હ સફલ ભાગ્યવંતી જગ કહ અને નામીય યુક્ત જે નામ છે ને તે તો ફળવાળા પુષ્પ જેવું છે અને પુત્રવાળી માતા જેવું સફળ ભાગ્યવાળું ગણાય બોત બોત હિ નામ લેવહી જો અતિ ભાવ કર પુરુષોત્તમ કે ધામ દેહ છતે દેખી તે અને જે માણસ નામીય સહિત જાજા જાજા નામ લેશે તો કે છે ભગવાન સ્વામિનારાયણનું ધામ એ છતાં દેહે દેખશે હા અને થોરો નામ લેવહી મુવેસમ દેખહી યહ અને જે થોડા નામ જપશે એને મરતી વખતે ધામ દેખાય નામી જૂતન કહેવહી નામ તિતને હરિજન નહીં અને જે નામીય સહિત નામ નહીં બોલે એ કોઈ હરિભગત નથી નામીય સહિત નામ જપે એ જ હરિભગત આવી ભગવાન સ્વામિનારાયણે પોતે સાગરમાં વાત કરી છે આ રીતે જપ્યો સ્થાક્ષાક્ષરો મનુહુ એ ઉપર આપણે અષ્ટાક્ષર મંત્રની વાત કરી અને પછી આપણે નિત્ય જપાતો ષડાક્ષર મંત્ર એનો મહિમા કયો કારણ કે આપણે જાજુ તો ષડાક્ષરો જપવાનો થાય પૂજામાં ઓલો અષ્ટાક્ષરો કોઈ જપતા હોય એકાદી માળા બે માળા ખબર નથી પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ તો આખો સંપ્રદાય કરે છે અને એમાં જ ભવસાગર તરે છે આ પ્રમાણે 56મો શ્લોક આપણે સમજ્યા શૈલીવા ધાતુજા મૂર્તિ શાલગ્રામોર એવતે દ્રવ્યેર યથાપ્તે કૃષ્ણસ્ય જપ્યો સ્થાષ્ટાક્ષરો મનુ સહજાનંદ સ્વામી મહારાજ.